ඟට ගරු සිසිර ජයකුඩු අමාත්‍යතුමා ඔබතුමාට විනාඩි 17ක කාලයක් ලැබෙනවා.
පුලස්නගර සභාපතිතුමනි ඔබතුමාට බෙහෙවින් ස්තුතිවන්ත වෙනවා. අද දවසේ අපරාධ නඩු විධාන සංග්‍රහය ආශ්‍රිතව ඉදිරිපත් කළ තියෙන නියමයන් පිළිබඳ සාකච්ඡාව විශේෂයෙන්ම අත්අඩංගුවට පත් ඇත්තනත්ෙක් මහේස්ත්‍රාත්වරයෙකු විසින් ඉදිරිපත් නොකර අරඳවා තබා ගැනීමේ කාර්ය සීමාවත් ඇතුළුව ඒ ආනුෂංගික කරුණු පිළිබඳ සාකච්ඡාවක් අපි සිදු කරන්නේ මේ ඉදිරිපත් වෙලා තියෙන සංශෝධන වර්ෂ දෙකෙන් දෙකට නැවත අලුත් කිරීමේ නියමේ පරිදි තමයි මේ සාකච්ඡාව ආරම්භෙන්නේ. අපි සතුටු වෙනවා අපේ රටේ අධිකරණ පද්ධතිය තුළ තියෙන කාර්යභාරය විමසද්දී නඩු කටයුතු අධික ලෙස පමා වීම මිනිසුන් මුණ දෙන බරපතල ප්‍රශ්නයක්. නඩුවක් පමා වීමෙන් වඩාත් අසාධාරණ ලක්වන්නේ වින්දිතයන්. ඒ නිසා ඒ වින්දිතයන් වෙනුවෙන් ගත් ක්‍රියාමාර්ගයක් විදිහට නඩු ඉක්මනින් විමසීම සඳහා පහසුවක් වෙනවා. ඒ වගේම සාක්ෂි ඒකරාශී කරගෙන මහාධිකරණයට ඍජුවම නඩු පැවරීමේ කටයුත්තට මැදිහත් වීමේ ඉඩකඩ මින් සැලසෙනවා. ඒ නිසා නීතිපත් දෙපාර්තමේන්තුවේ කාර්ය සරල කරගන්නත් මේ ඇතිවලා තියෙන නියමයන් තුළින් හැකියාව ලැබලා තියෙනවා. නඩු කටයුතු පමා වීම නිසාම ඇතිවෙච්ච මුහුදුන ප්‍රශ්නය පිළිබඳ දවස පුරාම සාකච්ඡා කරනවා. ඒ නිසා සමාජයේට වැරදි මත ඇතුළත් වීමේ වැඩි ඉඩකඩක් තියෙනවා. අද දවසේ ප්‍රධාන මාතෘකා දෙකක් සාකච්ඡා වුණා. එකක් තමයි ගරු මන්ත්‍රීතුමාලා සඳහන් කළ පරිදි එක්සත් නෞකාව පිළිබඳ ප්‍රශ්නය. දිගින් දිගටම අධිකරණ ක්‍රියාමාර්ග නොගැනීම නිසා ඇතිවෙච්ච පාඩුව. දැන් බරපතල ලෙස මේ අධිකරණයට මේ අද සාකච්ඡාව අධිකරණමය වශයෙන් සිදු කරන නඩු විභාගයකදී අගතියන් ලෙස බලපානවා. මේ විවාදයේ ඉදිරිපත් වෙන කරුණුම මේ විවාදයේ ඉදිරිපත් වෙන සාක්ෂිම මේ හැන්සට් වාර්තාම ඒවා පරිශීලනය කරන නීතිඥවරුන් විසින් කර ලබන අර්ථ නිරූපණද මේ නඩු විභාගයේ සාක්ෂි ලෙස යොදා ගැනීමේ හැකියාවක් තියෙනවා. සහ ඔවුන් මේ කරුණු දීර්ඝ වශයෙන් නඩු විභාගයේදී භාවිතා කිරීමේ හැකියාවක් තියෙනවා. මෙරට සිදු කළත් ඒ වගේම සිංගප්පූරු අධිකරණයක සිද්ධ කළත්. ඒ නිසා මේ නඩු පැවරීමේ කටයුත්තේ පමාව සහ මේ සාකච්ඡාවම අපිට වන්දි ලබා ගැනීම පිළිබඳ ගැටලුවට ලක් කළා තියෙනවා මේ අධිකරණ කටයුතු පමා වීමේ ප්‍රශ්නය. විශේෂයෙන්ම අපිට පේනවා ගරු සභාපතිතුමනි අධිකරණ ඇමතිතුමා අද නමක් යෝජනා කළා, සඳහන් කළා මේ කටයුතු සම්බන්ධයෙන් චූදිත තනත්තේ පිළිබඳව සාක්ෂි රහිතයි කියන පදනම් මත. හැබැයි ඔහු මේ පාර්ලිමේන්තුව නියෝජනය කර තනත්තෙක් නෙමෙයි. එසේනම් එම පාර්ලිමේන්තුව නියෝජනය කර නොකරන තනත්තෙක් හෝ ඒ හා සම්බන්ධයන් තනත්තම් කවුද සිටින්නේ මේ කටයුතු සම්බන්ධයෙන් රටට අගතියක් ඇති වෙන ආකාරයෙන් ක්‍රියා කරපු. එසේ නැත්නම් ඒ පිටිපස්සේ යම් දේශපාලන හස්තයක් තියෙනවා නම් එයත් ඉදිරිපත් කිරීම අපි සියලු දෙනාගේ වක්කීමක්. ඒ නිසා තවදුරටත් මේ රටට වැරදි වෙන්න ඉඩකඩ දෙන්න බෑ. ඒ නිසා ඒකට වක්කීයුතුයන් තරත් එක්ක ඉන්නවා නම් ඒ අය අද එලි කරන්න ඕනේ. කනගාටු ගරු සභාපතිතුමනි අද අපි දන්නවා ගමෙහි ගොඩේ කතාවක් තියෙනවා, පොකට් ගහලා පර්ස් එක උස්සන් යන හොරා මෙන්න හොරෙක් හොරෙක් කියලා දුවනවා. හොරෙක් හොරෙක් කියලා දුවනවා. අද එම තැනැත්තෝ විසින්ම අදෙවනි චූදිතයෝ විසින්ම අද චෝදනා කරමින් සිටින්න පටන් අරන් තිබීම තමයි අපි මවිතයට පත් වෙන්නේ. මේ තැනැත්තම් පිළිබඳ පිටිපස්ස සිටින ඇතැන් චූදිතයෝම දැන් කෑගෙන යනවා ඔන්න හොරෙක් ඉන්නවා හොරෙක් ඉන්නවා කියලා. ඒ නිසා ජනතාවටත් රටටත් මෙවැනි වැරදි වැඩ වෙන නොවීමට සඳහා අවශ්‍ය වගකීම අපි සියලු දෙනා සතුව තියෙනවා. ඒ හෙළිදරව් කිරීම මේ පාර්ලිමේන්තු සතු කාර්යය ලෙස අපි සලකනවා. ඒ වගේම ඒ හා සමානවම අපි දන්නවා පාස්කු ප්‍රහාරයේ වින්දිතීම් පිළිබඳ සාකච්ඡාව. මේ ගෞරව සභාවේ වැඩිම සාකච්ඡා වුණේ අද දවස පුරාම මේ පනත සමග පාස්කු ප්‍රහාරය සම්බන්ධයෙන්. දැන් අපි පුදුම වෙන්නේ නැහැ අර නිමල්ලන් සෑමතුමත් මේ පිළිබඳව දවසක් පළ කළා. මේ පාස්කු ප්‍රහාරයේදී මරාගෙන මැරෙන ප්‍රහාරයේ එල්ල කරපු එබ්‍රහීම් කියන ජනතා විමුක්ති පෙරමුණේ ජාතික ලැයිස්තු අපේක්ෂකතුමාගේ පුතුණුවන් දෙන්න අසා ලේලිය මිය ගියා. දැන් මීගමුවේ ජනතා විත්ති පරිමුණේ උද්ඝෝෂණයට ඉබ්‍රහීම් සහභාගී වුණා නම් ඒකෙන් අපි පුදුම විහිත් නැහැ. දැන් එහෙම තමයි වෙලා තියෙන්නේ. චූදිතයෝ ටික තමයි අද මේ කරුණු සම්බන්ධයෙන් චෝදනා කරන්නේ. ඒ මහ බරපතල ගැටලුවක් අපේ රටේ තියෙන. එම කාල පරිච්ඡේදයේ බුද්ධ්‍යංශ භාරව හිටියේ රාජ්‍ය ආරක්ෂා භාරව සිටපු ජනාධිපතිවරයෙක් හිටියා. පොලිසිය භාර අමාත්‍යවරයෙක් හිටියා. අගමැතිවරයා ප්‍රමුඛ කැබිනට් මණ්ඩලයක් සිටියා. රාජ්‍ය මේවන ව්‍යුහයක් තිබ්බා. දැන් ඒ පාස්කෘදා ප්‍රහාරයේ වගකීම උන් බාර ගන්නතු ඒ සම්බන්ධයෙන් දැන්ට අතරමඟට ගත්ත 90 දෙනෙකුට වඩා පිරිසක් ඉන්නවා. චූදිතයන් ඉන්නවා. අධිකරණ ඉස්සරහා නඩු පවර්ලා තියෙනවා. නමුත් කිසිසේත්ම සම්බන්ධ නැති තැනත්තම්ව සම්බන්ධ කිරීමේ දේශපාලන කරුණු හෙළිදරව් වෙනවා. ඒ නිසා අපේ රටේ ඉතාම බරපතල කණගාටුව තියෙන්නේ. එක්සත් ප්‍රස් පර්ල් නෞකාව වෙන්න පුළුවන්. එහෙම නැත්තම් මේ පාස්කු ප්‍රහාරයෝ වේවා දේශපාලන වෛරය පිරිනමැරීම සඳහා තවමත් සමාජ මාධ්‍ය සහ අනිකුත් කටයුතු භාවිත කිරීම. මේ ප්‍රශ්නවල සත්‍ය යථාර්ථය විමසීමකින් තොරව අද සිද්ධ කරන්නේ තමුන්ගේ දේශපාලන හතුරා ඉලක්ක කරගෙන, හතුරු පිළ ඉලක්ක කරගෙන, හතුරු පවුල ඉලක්ක කරගෙන සිදු කරන චෝදනා ජාලාව බවට රට මෙහෙවනවා. මේ නිසා ප්‍රශ්න වෙන්නේ නැවත මෙවැනි බිහිසුණු අපරාධ සිදු වෙන්න පුළුවන්. ඉබ්‍රාහීම්ට විතරක් නෙමෙයි, පාස්කු ප්‍රහාරයේ මහමොළකාරයටත් හිනා වෙන්නේ නැති අපි මේ ගහ ගන්න විදියට, මරා ගන්න විදියට. මහමොළකාරය තාම හිනා වෙන්නේ නැති අපි වැඩේ කළා උඹලා දැන් එක එක කාට චෝදනා කර ගන්නවා කියලා. මොකද්ද මේ රට? ඊට සත් තවමත් අපි රටක් විදියට මේ පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරුවත් මේ සමස්සේවත් එක පොදු ජාතික ප්‍රතිපත්තියක් මත මේ කරුණු දිහා බලන්නේ නැති වැරද්දට අපි ලක් වෙලා තියෙනවා. මේ නෞකාව පිළිබඳ ගිනිගත් නෞකාව පිළිබඳ ප්‍රශ්න තේමයි. රටක් විදියට රටට වාසි ප්‍රතිලාභේ ලබා ගන්න කොහොමද? ඒක දේශපාලන මූණුවරකින් බලන්නේ. දේශපාලන චෝදනාවක් කිරි සඳහා යොදන්නේ. පාස්කෘදා ප්‍රහාර යොදාගන්න දේශපාලන චෝදනා කරන්න. ඒ යථාර්ථයේ මෙතෙක් කල චෝදනා ලැබලා තියෙන කවුද? ආයුධ රැස්කරේ කවුද? තහනම් සංවිධාන පවත්වාගෙන ගියේ කවුද? ප්‍රහාරයට පෙර සහ පසුව කඩුකිනිසි පල්ලිවල දේවස්ථානවල තියාගත්තේ කවුද? ඒ තැනත්ත කවුද කියලා සාකච්ඡා කරන්නේ නැහැ. අද දේශපාලන වෛරයෙන් පුද්ගලීම නම් කරන්න පටන් අරන් ඉතාම ඛේදනීය තත්ත්වයක් රටක් විදියට අපි මේ මුණ දෙන කාරණේ. ඉතින් මේ තත්ත්වයෙන් අපි නොවිදුනොත් අපේ රටට යන කලදසා මොකද්ද? හැමෝම ආත්මාර්ථකාමී ලෝකයක දේශපාලන අරමුණු වලින් පමණක් තම තමුන්ගේ පැවැත්ම වෙනුවෙන් පමණක් කටයුතු කරන්න පටන් අරන් තියෙනවා. මේ දවස්වල විශ්වවිද්‍යාල ආචාර්ය මහාචාර්යවරු කියනවා උසස් පෙළ ප්‍රශ්න පත්‍ර පිළිතුරු පත්‍ර ආගියන්නේ නැහැ කියලා. ඒක ගුරුවරු කිව්ව යන්තම් දීමනාගේවල යම් එකඟතාවයට ආව. නමුත් විශ්වවිද්‍යාල ආචාර්යවරුන්ට නීති දැම්මොත් ඒගොල්ලෝ නැවත උද්ඝෝෂණය කරනවා කියලා කියනවා. හැබැයි මේ රටේ විශ්වවිද්‍යාල ආචාර්යවරු මහාචාර්යවරුගේ පඩිය ලක්ෂ 8 ඉක්මවා කියලා තියෙනවා. කතිකාචාර්යවරු පඩිය ලක්ෂ 4 ඉක්මවා කියලා තියෙනවා. බදු මුදලක් කැපෙනවා. ඒක අපි දන්නවා උන්ට බර බව. හැබැයි මේ රටේ 140ක් විශ්වවිද්‍යාල ආචාර්ය මහාචාර්යවරු සහ කතිකාචාර්යවරු පෞද්ගලික අධ්‍යයන කටයුතු වල යෙදෙනවා. ටියුෂන් කරනවා. මම ගුරුවරෙක් ඉදිරියේ කියන්නේ ටියුෂන් ගුරුවරෙක් ඉදිරියේ දීර්ඝ කාලයක් කරපු නිසා. ඔය කතිකාචාර්ය මහාචාර්යවරු ගන්න ලක්ෂ 4 වගේ දෙගුණයක් හැන්දෑවේ ටියුෂන් පන්තියෙන් ගන්නවා. බාහිර උපාධි පාඨමාලාවේ පන්ති කරලා ගන්නවා. හැබැයි අපි දන්නා එතුමලට ඒ උපේන ආදායම් ප්‍රමාණවත් නැහැ. සම්මීෂණයක් කරන්න හොයලා බලන්න පරීක්ෂණයක් කරන්න ලංකාවේ විශ්වවිද්‍යාලවල උගන්නන ආචාර්ය මහාචාර්යවරුන්ගේ දරුවන්ගේ 140කට වැඩිය පිටරට විශ්වවිද්‍යාලවල තමයි දරුවෝ ටික ඉගෙන ගන්නෙ. හොයලා බලන්න එක එක විශ්වවිද්‍යාලේ මහාචාර්යවරේ ඇවිල්ලා කතිකා ජේෂ්ඨ කතිකාචාර්යවරේ ඇවිල්ලා ආචාර්ය උපාධාරී ඇවිල්ලා විශ්වවිද්‍යාල ආචාර්යවරේ ඇවිල්ලා කියන්නේ මගේ දරුවා පිටරට නෙමෙයි ඉගෙන ගන්න කියලා පුළුවන් නම් කියන්නේ කියලා අපි අභියෝග කරනවා. 140කට වඩා උන්ගේ දරුවෝ
විශ්වවිද්‍ය ලංකාවේ විශ්වවිද්‍යාලවල අධ්‍යාපනයේ පිළිබඳ ඒගොල්ලෝ දැඩි රැඩිකල් අදහස්වල ඉන්නේ. මොනෑ විශ්වවිද්‍යාල සාකාව ලංකාවේ පිටවන්න හදනකොට විශ්වවිද්‍යාල ආචාර්යවරුයි ශිෂ්‍ය සහෝදරවරුයි රණ්ඩු වුණා. අන්තිමට මැලේසියාවට ගෙනිච්චා මොනෑ විශ්වවිද්‍යාල සාකාව. මුලාසෙනිකර සභාපතිතුමනි, පහුගිය අවුරුද්දේ මේ අවුරුද්දේ මාර්තු මාසේ ඕස්ට්‍රේලියාවේ මොනෑෂ් විශ්වවිද්‍යාලයට පමණක් ළමයි 500ක් ගිහිලා තියෙනවා උසස් අධ්‍යාපන සඳහා. ඒ සඳහා එක දරුවෙක්ගෙන් ලක්ෂ 50කට වඩා වැඩි මුදලක් පළවෙනි මාස 6ට වැය කරලා තියෙනවා ඔය මොනෑෂ් විශ්වවිද්‍යාලයට පමණයි. ඒක තමයි යථාර්ථය. සර් රටේ බිලියන 2කට වඩා වාර්ෂිකව ඩොලර් බිලියන් 2කට වඩා අපි ඩොලර් බිලියන් 2ක් 3ක් ඉල්ල ගන්න අනනවා. ඩොලර් බිලියන් 2ක 3කට වඩා අපි උසස් අධ්‍යාපන විදේශ විශ්වවිද්‍යාලවල අධ්‍යාපනය ලබන දරුවන් වෙන යවනවා. ඒකේ දරුවන්ටවත් ඒ දෙමව්පියන්ටවත් වරදක් නෙමෙයි. ඇයි ඒ පහසුකම මේ රටේ අපි මේ රටේ දරුවන්ට ලබා දීලා නැහැ? පේරාදෙණිය විශ්වවිද්‍යාලය ආරම්භ කරද්දී ආරම්භක උපකුලපතිවරයා මම නැවත සිහිපත් කරනවා. සායුව ජෙනිස් කියනවා මේ පේරාදෙණිය විශ්වවිද්‍යාලය කියන්නේ මරණම් විශ්වවිද්‍යාලයක්. මේ වගේ විශ්වවිද්‍යාල 50ක් ලංකාව පුරාව පටන් ගනීවි කියලා. පේරාදෙණිය විශ්වවිද්‍යාලයට අනුබද්ධව විදේශ විද්‍යාල විශ්වවිද්‍යාල සමඟ සම්බන්ධ කරපු අධ්‍යාපන ආයතන අපේ රටේ ආදායම් උත්පාදනය කිරීමේ ප්‍රධාන මාර්ගයේ බවට අධ්‍යාපනය පත් කරන්න පුළුවන්. එනිසා ඒ විශ්වවිද්‍යාල ආචාර්ය මහාචාර්යරුන්ගේ ඉල්ලනවා ඔය කැපෙන ලක්ෂයක පඩිය ගැන නෙමෙයි කතා කරන්න ඕනේ. ඒක නෙමෙයි කතා කරන්න ඕනේ. ඩොලර් බිලියන ගණන් රටේ ආදායම් උත්පාදනය කරලා දෙන්න පුළුවන් නිශ්චිත වැඩපිළිවෙලක් එක්ක මුළු රටටම ලෝකෙටම අපේ දැනුම් පද්ධතිය අලෙවි කළ හැකි. හරි පියවර ගත්තොත් අපි ඉන්නේ තවම කොහෙද? බැන බැන ඉන්නවා. ආණ්ඩුවට බැන බැන ඉන්නවා. දේශපාලනඥයින්ට බැන බැන ඉන්නවා. 225ට බැන බැන ඉන්නවා. ඒ පැත්තේ කට්ටියත් බයිනවා. මේ පැත්තේ කට්ටිය ඒගොල්ලන්ට බයිනවා. මෙන්න රට. ඉතින් මේ රටට අනාගතයක් නැහැ. ඒ නිසා අපි මේ අලුත් අදහස් එක්ක සමාජයට නොගියොත් මේ හුදු වේචනයේ පමණක් මත යන ගමන් මාර්ගයේ අපේ රටට වෙන්නේ දවසින් දවස අරාජිකත්වයට අගතියට සහ විනාශය කරා යාම, අපේ දරුවන්ට අනාගතයක් නැතිකම. එනිසා මේ කටයුත්ත අලුත් දියුණු ලෝකයේ ශිෂ්‍ය සංගම් ශිෂ්‍ය ව්‍යාපාර අපි ශිෂ්‍ය ව්‍යාපාරව හිටපු අය විශ්වවිද්‍යාල ශිෂ්‍ය විදියට. එනිසා අලුත් විදියට මේ අධ්‍යාපන ශේෂ්‍රයේ අලුත් පරිවර්තනයන්ට එක්කෙන්න ඕනේ. විශ්වවිද්‍යාල කතිකාචාර්ය මහාචාර්යවරු ඒකට නායකත්වය ගන්න ඕනේ. මේ එකඟතාවයෙන් තොරව අපි විවේචනය කර කර බැන බැන අද අපි මේ කරන විවේචන මේ නෞකාවේ වන්දිය ලබා ගන්න බාධාවක්. ඒක තමයි සාක්ෂිය වෙන්නේ. ඒ නිසා සාකච්ඡා කරන්න ඕනේ. වෙච්ච වැරදි තියෙනවා නම්. නමුත් මේ කල්යාමේ දීර්ඝ කාලයක් කල්යාමේ ප්‍රතිපිගාක තමයි මේ සිද්ධ වෙන්නේ. අධ්‍යාපන ශේෂ්ත්‍රයේ අවුල තියෙන්නේ. දවසින් දවස අපේ ගරු සභාපතිතුමනි, පහුගිය මැයි මාසේ 2021 මැයි මාස තමයි සාමාන්‍ය පෙළ, 2021 දෙසැම්බර් මාසේ තමයි සාමාන්‍ය පෙළ විභාගයේ තියන්න නියම වෙලා තිබ්බේ. 2022 මැයි මාසේ තමයි විභාගෙ තිබ්බේ. 2022 අගසතියේ තමයි සාමාන්‍ය පෙළ ප්‍රතිඵල එන්නේ. 2023 මේ වර්ෂයේ මාර්තු වල තමයි උසස් පෙළ පන්ති පටන් ගන්න. අවුරුදු එකම ආරක් පාස් කිරලා අපහරෙන් තවත් අවුරුදුකට වැඩි කාලයක් බරපතල අගතියට ලක්වෙච්ච ශිෂ්‍ය පරම්පරාවක්, දරු පරම්පරාවක්. කොහොමද මේ රටේ දරුවන්ට අනාගතයක් හදන්නේ? මේවට අපි වග කිය යුතු නැද්ද? මේ ගරු සභාවේ මන්ත්‍රීවරුන්ගේ හෘදයේ සාක්ෂිය ඒ දරුවන් වෙනුවෙන් පෙනී සිටින්නේ නැද්ද? එනිසායි පිළිබඳව ගැඹුරින් හිතන සාකච්ඡාවකට අපි එකට එකතු වීම කියන ඉල්ලීම කරමින්, ඒ වගේම මේ පනත් කෙටුම් සංශෝධනයේ මගින් මේ නියමය ඉදිරියට ගෙන යාම සඳහා අවශ්‍ය සහාය ලබා දී යුතුයි කියන මතක් කිරීම කරමින් ඔබතුමාට බෙහෙත් ස්තුතිවන්ත වෙන්න ඉහැඩ වෙනවා.
බොහොම ස්තුතිකරව මහත්මනේ. මීළඟට ගරු චමින්ද විජේසිරි මන්ත්‍රී මහතුමාට විනාඩි 6ක කාලයක්
ලැබුණා. මුනුසුනේ මන්ත්‍රීතුමනි ස්තුතිවන්ත වෙනවා විශේෂයෙන්ම විනාඩි
6යි.
පොවි ස්තුති. අපේ හිටපු ඇමතුමාගෙන් පස්සේ කතා කරන්න ලැබීම පිළිබඳ. තාමත් ඉන්නවා. ඒ කාලෙත් මට මතකයි ධම්මික පැණියකුත් පොපුවා ගියා. ඒ යෝගියත් නිවැරදි කරගෙන තියෙනවා වගේ දැන් පේනවා. මේ කතාවෙන් පස්සේ අලුත් කරන්නේ කිරිමේ දා රයිල් එලෙක්ට්‍රොනික මහත්තයා ළඟට ගියාට පස්සේ. ඒ නිසා නෙවෙයි. අද මේ අධිකරණ පද්ධතියේ තිබෙන ලිහිල් කිරීම අලුත් කිරීම පිළිබඳව අපි එකක වෙනකොට මෙරටේ වග කිය යුතු අධිකරණ ඇමතිවරයා. සාමාන්‍යයෙන් ගමක ලිඳ ළඟ සංගමයක කතා වෙන තොරතුරක් අරගෙන හනුම වගේ ගිනි තියෙන ජාතියේ දැනුමක් නැති ඇමතිවරයෙක් නෙමෙයි මම දකින විදිහට විදේජාස රාජපක්ෂ ඇමතිතුමා කියලා. තොරතුරක් ලැබුණම ඒ තොරතුර ගිනි තියන්න තරමක් රට ගිනි තියන්න තරමක් තමන් ඉන්න ආණ්ඩුව ගිනි තියන්න තරමක් දැනුම නැtei කියලා මම නම් හිතෙන්නේ නැහැ විජේදාස රාජපක්ෂ ඇමතිතුමනි. ඒ වගේ අර තොරතුරක් ලදසැනින් ඒ තොරතුර අරගෙන ගිහිල්ලා මෙරටේ ඒ සිද්ධවිච මහා දැවැන්ත මංකොල්ලය එලිදරව්වක් සිද්ධ කරයි කියන කාරණේ තමයි මම දකින්නේ. මොකද ඉතිහාසය තියාගත්තාම අපේ විජේදාස රාජපක්ෂ ඇමතිතුමා හිටපු හැම ආණ්ඩුවකම තිබුණු වැරදි බය නැතුව කිව්වා. ඒ වැරදි නිවැරදි කරන්න කතා කළා. හැබැයි ඒ වැරදි නිවැරදි නොවුණා නම් එතුමායි ආණ්ඩුවෙන් එළියට ඇවිල්ලා විපක්ෂයට ගිහිල්ලා ඒ සියලු කාරණා කිව්වා. අපි විශ්වාස කරනවා ඉදිරියේදී විජේදාස රාජපක්ෂ ඇමතිතුමා මේ අපේ රටේ ජනතාව අවධානයට ලක් කරලා අපේ රටේ ජනතාවගේ ආර්ථිකයට බලපෑම් කරලා මත්ස්‍ය සම්පත විනාශ කළා සාගර සම්පත විනාශ කරලා ඒ කොමිස් මුදල ගත්ත පුද්ගලයා කවුද කොයි කාලෙද කාගේ යාළුවෝද කියන කාරණේ කියයි කියන කාරණේ. මොනසනේ මන්ත්‍රීතුමනි මේ එක්ස්ප්ලෝරර් නෞකාව ගිනි ගන්න කලින් ගිනි ගන්න බව ඒ ඇතුලේ තිබෙන ඒ භයානක මාරාන්තික ඒ අමුද්‍රව්‍ය මොනවාද කියන කාරණේ පිළිබඳව අපේ මුහුදු සීමාවට එන්න කලින් නාවික ගමන් මාර්ග තුල තිබිච්ච ඒ සංනිවේදන කාරණේ හරහා එලිදරව් වෙලා තිබුණා. ඔබට මතකනම් මොනසනේ මන්ත්‍රීතුමනි ඒ නම ගිනි ගන්න යනවා. ඒකේ තියෙන්නේ මේ වගේ විෂකාරක ද්‍රව්‍ය. හැබැයි ඒවකට තිබුණේ අපේ මුහුදු සීමාවේ නෙමෙයි. ඒක වෙනත් මුහුදු සීමාවල තිබුණේ. ඒ මුහුදු සීමාවල තිබින්නේ රාජ්‍යයන් ඒ නැව බාර ගැනීම සඳහා දාපු කොන්දේසි. එනේ ගිනව ගිනි ගත්තොත් එයින් ලැබෙන වන්දි ප්‍රමාණය පිළිබඳව ඒ තර්ක විතර්ක ඔබට මතකනම් ඒ සමාජය තුළ මහා විශාල කුතුහලයක් තිබුණා. කතා බහක් තිබුණා. හැබැයි ඒ කිසිම රටක ඒ මුහුදු සීමාවක එහෙම නැත්තම් වරායක නවත්තන්නේ නැතුව අපේ වරායට අපේ මුහුදු සීමාවට ගෙන්නා ගැනීම පිළිබඳව ඒ දවස්වල කතාවක් තිබුණා මොනසනේ මන්ත්‍රීතුමනි. එහෙනම් අපිට දැන් සැකයක් මතුවෙන්න බැරිද? අපේ මේ කියන ලාංකික ගිනුමේ සම්බන්ධ තියෙන දේශපාලන හිතකම් තියෙනවයි කියන විශ්වාස කරන කණ්ඩායමගේ අනුදැනුව ඇතුව මේ ජීවිත පාරිසරික හානිය තියෙන නැව ගෙනල්ලා ඒ හානිය සිද්ධ වුණාට පස්සේ ඒ හානියමුත් ජනතාවට පරිසරයෙන් ලැබෙන තියෙන මුදල තමන්ගේ ගිනුවට දාගත්තයි කියන කාරණේ මට දැනෙන බරපතල කාරණේ තමයි මුලසෙනේ සිට මන්ත්‍රීතුමනි වෙන මේ කාරණේ. දැන් කල්පනා කරලා බලන්න මීට වඩා අහිතකර මීට වඩා භයානක අපේ රටේ ජනතාව සහමුලින්ම විනාශ කරන්න පුළුවන් විශාල අවිගබඩා තිබෙන නාවික යාත්‍රා තිබෙනවා. මෙවන් වූ නාවික යාත්‍රා මේ වගේ මහා සාගරය තුල විපතටපත් වෙනකොට එවැනි 6-3 වුණා වගේ ඈ වැරදිලා ගියුණාද? ඒ නිසා මම හිතනවා මොනසනේ මන්ත්‍රීතුමනි මේ වගේ මහා දැවැන්ත හානියක් වෙන්න පුළුවන් ජීවිත හානි වෙනවා රටම විනාශ වෙන්න පුළුවන් තිබෙන නෞකාවන් මෙවන් පුද්ගලයන් ඉන්න නිසා අපේ සාගර පද්ධතියට ඇතුල් කරලා ඔවුන්ගේ අත ගන්න දෙනු හරහා අපේ රටේ ලාංකිකගේ අවධානම තිබෙන බව කර්ණයක් මතක් දෙනවා මතක් කරලා දෙමු. ඉතින් මේ මොහොතේ මේ වෙලාවේ IMF එක මොකද කියන්නේ? වංචා සිදු වෙන්න බෑ, හොරකම් සිද්ධ වෙන්න බෑ, ඒවා නීතියානුකූලව ක්‍රියාත්මක කරන්න ඕනේ කියලා. හැබැයි ඒවා න්‍යායාත්මක අනුකූලව ක්‍රියාත්මක කරන රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමාට බෑ. මේ නැවගන දිනුව මේ ගිනි ගැනීම සිද්ධ වෙන්නේ ගෝඨාභය රාජපක්ෂ ආණ්ඩුව කාලේ. එහෙනම් ගෝඨාභය රාජපක්ෂ ආණ්ඩු කාලය තුල ආණ්ඩුවේ හිතවත්කම් මත මේ සියල්ල සිද්ධ වුණා කියන කාරණේ පිළිබඳව අපි කියනවා. එහෙනම් රනිල් වික්‍රමසිංහ මහත්තයා අද ඒ ආණ්ඩුව කාලේ සිද්ධ වෙච්ච මේ ගණදෙනුව හොයන්න අවශ්‍ය නීතිමය වැඩපිළිවෙල අද ඒක එළියට කියපු විදේශ රාජපක්ෂ මහත්තයාගේ කටත් වහන්න යම් නියෝගයක් කරාදෝ කියලා කියලා සැකයක් මටත් තියෙනවා. මම කලින් හැබැයි කිව්වා එතුමා ඒ නියෝගවලට හිටපු ජනාධිපතිවරුන්ට හිටපු ආණ්ඩුවලට හොඳ පාඩම් උගන්වපු දේශපාලන නායකයෙක්. ඒ නිසා මම එතුමා ගැන දන්නෝ. එතුමා කාටවත් බය නැහැ. එතුමා කවදා හරි ඇත්ත කියන රටේ ජනතාව වෙනුවෙන්. ඒ නිසා මට තියෙන බය මෙවැනි අපේ රට අවදානම ලක් කරලා තමන්ගේ සාක්කුව පොරගන්න කොමිස් හොරු ටික අපි අල්ලලා හිරේ දැමේ නැත්තම් මීට වඩා බරපතල සමුද්‍ර හානි පරිසර හානි වෙන ජීවිත හානි වෙන ඒ නායකව ගෙනල්ලා අපේ රටේ පුපුරවලා අපි මරුණාට අපේ දරුවෝ මරුණාට එයාලගේ ඒ සල්ලිත් එක වෙන පිටස්සල රටවල ජීවිත. ඒ නිසා මෙන්න මේ කියන අනතුරු තියෙන නිසා මේක කඩිනම් කරන්න ඉක්මන් කරලා මේ හොරා කවුද මේ ගණදෙනු කවුරු කවුද කියලා අවශ්‍ය දඬුවම දෙන්නේ කියන ඉල්ලීම අපි අධික නැවතුමාට යෝජනා කරන භූමි ශුද්ධි කාලය ලබා දීමයි.
සුදිකර මන්තුමනි මීළඟට SMMF මුෂාරෆ් ගරු මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 17ක් කාලයක් තිබෙනවා.
தலைமை ஆசனத்தில் அமர்ந்திருக்கும் உறுப்பினரவர்களே, 1983 பிறந்து 2020 ஆண்டு ஆகஸ்ட் மாதம் 27 தேதி இந்த பாராளுமன்றத்திற்குள் முதலாவது பாராளுமன்ற உறுப்பினராக எனது கன்னியுரையை நான் நிகழ்த்தியிருந்தேன். முதலாவது பாராளுமன்றத்திற்குள் வந்தபோது கன்னியுரையை நிகழ்த்திய போது இங்கிருந்த ஒவ்வொருவர் தொடர்பாகவும் அதற்கு முன்பு பல்வேறுபட்ட எண்ண ஓட்டங்கள் இருந்தன. இங்கிருந்த சிரேஷ்டமான பாராளுமன்ற உறுப்பினர்கள், சிரேஷ்டமான அமைச்சர்கள், சிரேஷ்டமான கட்சி தலைவர்கள், அவர்கள் மிக காத்திரமானவர்கள், கனதியானவர்கள், இந்த நாட்டிற்கு நன்மை பயக்கக்கூடியவர்கள், இந்த நாட்டினுடைய சட்ட திட்டங்களை ஆக்குபவர்கள், இந்த நாட்டினுடைய பொருளாதார ஸ்திரத்தன்மையை மேம்படுத்தக்கூடியவர்கள் என்பதான பலமான நம்பிக்கை அன்றைய காலகட்டத்தில் இருந்தது. ஆனால் முதலாவதாக இந்த பாராளுமன்றத்திற்குள் நுழைந்து எல்லோருடைய பேச்சுகளையும் கேட்கிற போது இனவாத ரீதியான மோதல்கள், மத ரீதியான மோதல்கள், ஒருவருக்கொருவர் இடையே இருக்கின்ற ஒரு ஈகோ மோதல்கள் என்பவற்றையே மிகையாக இந்த பாராளுமன்றத்திற்குள் எனது முதல் பிரவேசத்தின் போதே என்னால் பார்க்கக்கூடியதாக இருந்தது. இன்று 1948 சுதந்திரம் அடைந்து 2023 ஆண்டில் சுமார் 75 ஆண்டுகளை நாம் கடந்துவிட்ட போதும் கூட எமது நாடு மிக பெரும் சிக்கலில், பொருளாதார ரீதியாக ஒரு பேங்க் கிராஃப்டான ஒரு திவாலான நாடாக நாம் அடையாளப்படுத்தப்பட்ட ஒரு மோசமான நிலைக்கு சென்றிருக்கின்றோம் என்றால் இதற்கு இந்த அரசாங்கம் காரணம், அந்த அரசாங்கம் காரணம் என்பதை தாண்டி என்னால் புரிந்து கொள்ளக்கூடியதாக இருக்கின்ற ஒரு விடயம் என்னவென்றால், இந்த பாராளுமன்றத்திற்குள் இருப்பவர்களுக்கிடையிலே ஒரு கலந்துரையாடல் இல்லை, ஒரு நம்பிக்கை பிறக்கவில்லை. ஒருவருக்கொருவர் சிற்றுண்டி சாலையில் பேசுகிறதுக்கும் சிற்றுண்டு சாலையில் ஒருவரை ஒருவர் விசாரிப்பதற்குமான மனநிலை இருப்பதைப் போல கொள்கை ரீதியாக ஒரு பிரச்சனை ரீதியாக ஒரு சமூகத்தினுடைய பிரச்சனையை தீர்ப்பதற்காக ஒரு மேசையில் உட்கார்ந்து நாம் கலந்து பேசி ஒரு முடிவினை எட்டலாம் என்பதான ஒரு நம்பிக்கை இதுவரையிலும் இந்த நாட்டிலே பிறக்கவில்லை. என்னுடைய இன்றைய நாளிலே நான் பல உரைகளை கேட்டுக் கொண்டிருந்தேன். குறிப்பாக பாராளுமன்ற உறுப்பினர் சுமந்திரன் அவர்களினுடைய உரையையும் கேட்க கிடைத்தது. கிழக்கு மாகாணத்தில் தொல்லியல் அடையாளம் என்ற பெயரிலே பல அட்டூழியங்கள் நடக்கின்றன என்றும், அதே நேரத்தில் அரசாங்கங்கள் வந்து புனித சிலைகளை உடைக்கின்றன என்றெல்லாம் இனவாத ரீதியான சில கருத்துக்களை அவர் முன்வைத்தார். அதே போன்று பாராளுமன்ற உறுப்பினர்கள் இருவருக்கிடையிலும் ஒரு நீ ஒரு இனவாதி, நீ ஒரு இனவாதி என்பதான மாற்று கருத்துக்கள் இங்கு மேலோங்கியதை நாம் பார்க்கின்றோம். நான் ஒரு ஊடக பின்புலத்தில் இருந்து வருபவன். எதை பேசினால் ஊடகங்களில் பெரிதாக போடுவார்கள் என்பது இன்று பாராளுமன்ற உறுப்பினர்களுக்கு மிக நன்றாகவே தெரியும். எனவே இந்த பாராளுமன்றத்திற்குள் நடக்கின்ற உரைகளை எல்லாம் நாம் பார்க்கிற போது பெரும்பாலும் இந்த ஊடகத்தின் கவனத்தை ஈர்க்க வேண்டும், மக்களினுடைய கவனத்தை ஈர்க்க வேண்டும், எமது உரையின் ஊடாக ஒரு எழுச்சியை நாம் பெற வேண்டும், நமது வாக்குகளை அதிகரித்துக் கொள்ள வேண்டும் என்பதான ஒரு நோக்கம் எல்லோர் மத்தியிலும், பெரும்பான்மையானோர் மத்தியிலும் இருக்கிறதே அல்லாமல், சமூக பிரச்சனையை தீர்க்க வேண்டும் அல்லது மக்களினுடைய பிரச்சனைகள் தீர்க்கப்பட்டு ஒரு நல்லதொரு நிலையை இந்த நாட்டிலே உருவாக்க வேண்டும், தேசமாக இந்த நாட்டை கட்டியெழுப்ப வேண்டும் என்பதான எண்ணம் இருக்கிறதா என்றால் நிச்சயமாக இல்லை. இங்கிருப்பவர்கள் சிரேஷ்டமானவர்களாக இருக்கலாம், கட்சிகளினுடைய தலைவர்களாக இருக்கலாம். இவர்களுடைய ஒவ்வொரு நிலைப்பாடுகளையும் பார்க்கிற போது நிச்சயமாக ஒரு தேர்தல் மைய அரசியலுக்கான இவர்களாகவே இருக்கிறார்களே அல்லாமல் இந்த சமூகத்தை இந்த நாட்டை நேசிப்பவர்களாக எனக்கு தெரியவில்லை. பாராளுமன்ற உறுப்பினர் அவர்கள் சுமந்திரன் அவர்கள் கூறிய பல விடயங்களிலே கிழக்கு மாகாணத்தில் தொல்லியல் இடங்களாக பல இடங்கள் அடையாளம் காணப்படுவது, அது அபகரிக்கப்படுவது சம்பந்தமான சில நிகழ்வுகள் நடந்தேறி வருகின்றன என்பதை நாம் மறுப்பதற்கில்லை. பொத்துவில் பிரதேசத்தில் இருந்து பாராளுமன்ற உறுப்பினராக வந்தவன் நான். பாராளுமன்ற உறுப்பினர் ஆவதற்கு முன்பே 1951 வர்த்தமானி அறிவித்தல் ஊடாக எங்களுடைய பிரதேசத்தில் 100% வாழ்கின்ற முஸ்லீம் சமூகம் வாழ்கின்ற ஒரு இடத்திலே ஒரு தொல்லியல் அடையாளம் கண்டுபிடிக்கப்படுகிறது. அது கண்டுபிடிக்கப்படுவது பின்னே 74 தான். ஆனால் 53 அது வர்த்தமானி அறிவித்தல் ஊடாக இங்கு இவ்வாறான தொல்லியல் அடையாளங்கள் இருக்கக்கூடும் என்று வர்த்தமானி அறிவித்தல் ஊடாக அடையாளப்படுத்தப்படுகிறது. அந்த இடத்தின் தொல்லியல் அடையாளங்கள் காணப்பட்ட போதும் அந்த விடயத்தை முதன் முதலாக அந்த பிரதேசத்தில் இருந்த முஸ்லீம் சமூகத்தை சார்ந்தவர்கள் தான் போலீசிலே முறைப்படுகிறார்கள். அதனைத் தொடர்ந்து யுத்த காலத்திலே எவருமே இந்த தொல்லியல் இடங்கள் தொடர்பாக கரிசனையற்றிருந்த நிலையில் மொத்தமாக அந்த சமூகத்தவர்களால் அந்த தொல்லியல் இடம் பாதுகாக்கப்படுகிறது. அவ்வாறு பாதுகாக்கப்பட்ட இடத்திற்கு காவலாளியாக எமது பிரதேசத்தை சார்ந்த ஒரு முஸ்லீம் சகோதரர் அவர்கள் இருக்கின்றார்கள். பின்னைய நாட்களில் வரலாறு மாறுகிறது. யுத்தம் முடிவுகிற தருவாயிலே புதிய புதிய பிக்குகள் அங்கே வருகிறார்கள். அவர்கள் இது தங்களுக்கு சொந்தமான இடம் என்று சொல்கிறார்கள். இங்கு இருக்கின்ற முஸ்லிம்கள் பலாத்காரமாக இந்த இடத்தை பிடித்திருக்கிறார்கள் என்று போலியான குற்றச்சாட்டுகளை முன்வைக்கின்றார்கள். இங்கிருக்கின்றவர்கள் அனைவருமே கிட்டத்தட்ட 450 குடும்பங்களை அகற்ற வேண்டும் என்பதான கோரிக்கைகள் முன்வைக்கப்படுகிறது. சிறு வயது முதலே ஓடி விளையாடிய மணல் மாடுகளிலே யாரும் ஏற முடியாது என்ற சில தடைகள் விதிக்கப்படுகின்றன. நிலைமை முற்றுமுழுதாக தலைகீழாக மாறுகிறது. தேசத்தினுடைய கவனத்தை பெறுகிற இடமாக அந்த இடம் மாற்றம் பெறுகிறது. அந்த இடம் பற்றியதான சமூக வலைதளங்களிலும் யூடியூப்களிலும் சில பாடகர்கள் முதற்கொண்டு சில ஊடகவியலாளர்கள் முதற்கொண்டு மிக பிழையான தவறான சில கருத்துக்களை இங்குள்ள பெரும்பான்மை சமூகத்தின் மத்தியிலே விதைக்கிறார்கள். அத்தகையதான ஒரு நெருக்கடி மிக்கதான ஒரு சூழலில் தான் பாராளுமன்ற உறுப்பினராக வருவதற்கு முன்பே நான் அங்கே போராட வேண்டிய ஒரு சூழல் ஏற்படுகிறது. எனவே அவ்வாறு நான் அங்கே போராடியதன் பிற்பாடு, பாராளுமன்ற உறுப்பினராக தெரிவு செய்யப்பட்டதன் பிற்பாடும் அந்த பிரச்சனையை சுமூகமாக தீர்க்க வேண்டிய ஒரு பொறுப்பு என் மீது சுமத்தப்படுகிறது. எப்படி தீர்ப்பது? நான் ஏற்கனவே சொன்னது போன்று இங்கிருந்த சிரேஷ்டமானவர்கள் பலரையும் பற்றியும் நானும் அறிவேன். எதிர் அரசியல், இணக்க அரசியல் என்கின்ற இரண்டு நிலைப்பாடுகளையும் மிக சாதுரியமாக வெற்றி கண்டவராக மர்ஹூம் MHM அஷ்ரப் அவர்களை நான் இந்த இடத்திலே ஞாபகப்படுத்திக் கொள்ள விரும்புகின்றேன். இதே சமயத்தில் தமிழ் தேசிய அரசியல் என்பது மீள்வாசிக்கப்பட வேண்டியது. அதில் பல பக்கங்கள் மிக தவறான நோக்கு கொண்டதாக இருந்திருக்கிறது அல்லது மிக பிழையான விளைவுகளை கொடுத்திருக்கிறது என்பது தொடர்பாக ஊடகவியலாளராக நான் சில கருத்து நிலைப்பாடுகளோடு இருந்தேன். எனவே அந்த விடயங்கள் இன்று பாராளுமன்ற உறுப்பினர் சுமந்திரன் அவர்கள் பேசுகிற போது ஏற்பட்டது. அவர் கூறிய விடயம் அதற்கு அப்பால் மிக கனதியான சில பாதிப்புகளை தான் நான் சொன்ன எனது பிரதேசத்தினுடைய விடயமும் கொண்டிருந்தது. எப்படி தீர்க்கலாம் அந்த பிரச்சனையை? பேசி பேசி அந்த பிரச்சனை தொடர்பாக இங்குள்ள அனைவரையும் இனவாதியாக சித்தரித்து சித்தரித்து நான் என் பெயரை மிகப்பெரிய அளவிலே வளர்த்துக் கொண்டிருக்கலாம். அதனை நாம் செய்வதா, அல்லது இந்த பிரச்சனையை தீர்ப்பது, ஒரு சுமூகமான ஒரு நிலைப்பாட்டை இங்கே உருவாக்குவது, இங்கிருக்கின்ற பௌத்த பிக்கு அவரையும் இங்குள்ள மக்களையும் ஒன்று சேர்ப்பது, அதே போன்று இந்த தொல்லியல் இடத்தையும் பாதுகாப்பது, மக்கள் குடிகொண்டிருக்கின்ற இடத்தை தொல்லியல் பிரதேசமாக வர்த்தமான அறிவித்தலூடாக வந்திருக்கின்ற அந்த இடங்களை வர்த்தமான அறிவித்தலில் இருந்து விடுவித்து அந்த மக்களினுடைய இடம் அகற்றப்படாமல் அவர்கள் அவ்வாறே வாழ்வதற்கான இடத்தை கொடுப்பது, இதுதான் ஒரு அரசியல்வாதியினுடைய வேலை. அதனை நாம் செய்ய வேண்டும் என்பதாக திட்டம் கட்டினேன். அதனை செய்வதாக இருந்தால் அமைச்சரை சந்திக்க வேண்டும், அதிகாரிகளை சந்திக்க வேண்டும், அவர்களோடு இணங்கி பழக வேண்டும், அவர்கள் நம்மை ஏற்றுக்கொள்ள வேண்டும், நாம் கேட்கிற போது நமக்கான நேரம் தர வேண்டும், அந்த நேரத்தில் நம் நிலைப்பாட்டை உண்மையை சொல்ல வேண்டும் என்று யோசித்த போதுதான் இந்த அரசாங்கம் சார்ந்து இயங்க வேண்டிய ஒரு நிர்பந்தமான ஒரு நிலைமை எனக்கு ஏற்பட்டது. அவ்வாறு அரசாங்கம் சார்ந்து இந்த சமூக பிரச்சனையை தீர்ப்பதற்காக நாம் நிர்பந்தத்தின் மூலமாக அரசோடு நாம் இணைந்த போது பல்வேறு விதமான விமர்சனங்களுக்கு உள்ளானோம். 20 வாக்களித்து விட்டார்கள் என்று விமர்சனம் செய்தார்கள். அதை பெற்றுவிட்டார், இதை பெற்றுவிட்டார் என்று போலியான விமர்சனங்கள் செய்தார்கள். அத்தனை விமர்சனங்கள் அத்தனை பழிச்சொற்களையும் கடந்து இந்த பிரச்சனை முடிவுறுத்தப்பட வேண்டும் என்கின்ற ஒரே ஒரு நோக்கத்தை கொண்டும் அந்த பிரச்சனையை நான் கையில் எடுத்தேன். அமைச்சராக இருந்த விதுர விக்ரமநாயக்க அவர்கள் பொத்துவிலுக்கு விஜயம் செய்கிறார். அங்கே உள்ள பௌத்த பிக்குகள் அவர்களுடைய அறிவை கொண்டு மிக பிழையாக இந்த விவகாரம் தொடர்பாக சொல்கிறார்கள். சொன்ன போதும் 72 ஏக்கரையும் கெசட் பண்ணுவேன், 450 வீடுகளும் அகற்றப்படும் என்ற உறுதிமொழிகள் வழங்கப்படுகின்றன. தொலைக்காட்சியில் நிகழ்ச்சிகளை பார்க்கின்றேன். அவர் கொழும்புக்கு வருகின்றார். இதே போன்றுதான் மட்டக்களப்பில் ஒரு இடத்திலும் அவ்வாறான ஒரு சம்பவம் நடக்கின்றது. இங்கு அதிகமாக கூச்சல் போடுகின்ற ஒரு பாராளுமன்ற உறுப்பினர் அங்கும் பிரச்சனை படுத்தினார். அவருடைய விடயத்திற்கு என்ன ஆனது என்பது இன்று கேள்விக்குறியாக இருக்கிறது. ஆனால் எனது பிரதேசத்தினுடைய பிரச்சனையை நான் எப்படி தீர்த்தேன் என்பது மிக முக்கியமாக கவனிக்கப்பட வேண்டிய ஒரு விடயம். நான் அமைச்சரை முதன் முதலாக சந்தித்த போது இந்த விவகாரம் சம்பந்தமாக பேச வந்தேன் என்று நான் சொன்ன போதும், கெசட் பண்ணுகின்றேன் 72 ஏக்கரையும், அதற்கு பிறகு நான் உங்களை சந்திக்கின்றேன் என்று சொன்னார். எனவே ஆரம்பம் கசப்பாக இருந்தது. இன்று அமைச்சர் கூறியது போன்றும் அல்லது முன்னாள் பாராளுமன்ற உறுப்பினர் சுமந்திரன் அவர்கள் கூறியது போன்றும் அவர்களுடைய அணுகுமுறை எனக்கும் மிக பிழையாக தெரிந்தது. இருந்தாலும் நம் நியாயத்தை சொல்ல வேண்டியது ஒரு பாராளுமன்ற உறுப்பினராக நமது கடமை, அந்த கடமையை செய்வோம். அதற்கு அவர்கள் அந்த உண்மை நிலையை புரிந்து கொண்டு இதற்கு ஒரு தீர்வு தருவார்களாக இருந்தால் இணங்கி பயணிப்போம் என்கின்ற உள்ளார்ந்த விருப்பத்தோடு தொடர் தேர்ச்சியாக அவர் மாத்திரமல்ல தொல்லியல் திணைக்களத்தினுடைய அதிகாரிகள், அதே போன்றும் இந்த கிழக்கு மாகாணத்தினுடைய தொல்லியல் இடங்கள் சம்பந்தமாக போடப்பட்ட ஆளணியினுடைய உறுப்பினர்கள் என ஒவ்வொருவராக மீண்டும் மீண்டும் சென்று அவர்களிடம் சந்தித்து உண்மை நிலைகளை புரிய வைத்த போதும், உண்மையாக உண்மை நிலைகள் புரியப்படுத்தப்பட்ட போது அவர்கள் இந்த விடயத்திலே ஒத்துழைப்பு தந்தார்கள். இன்று பொத்துவிலினுடைய மண்மலை அல்லது மூதுமகா விகாரம் என்கின்ற இந்த விவகாரம் எந்த ஒரு சர்ச்சைகளும் பிரச்சனைகளும் இல்லாமல் மிக சுமூகமாக தீர்க்கப்பட்டிருக்கிறது. வளைச்சி நேவி ஊடாக இடம் கட்டுப்படுத்தப்பட்டு மக்கள் யாரும் போக முடியாது என்ற நிலை இப்பொழுது தளர்த்தப்பட்டிருக்கிறது. பொத்துவிலில் அல்ல, அதற்கு சூழவும் உள்ள வெளிப்பிரதேச மக்களும் இப்பொழுது மண்மலை பிரதேசத்தில் ஏறி இறங்கி வருவதற்கான சூழலை நாம் உருவாக்கி இருக்கின்றோம். விரைவில் வர இருக்கின்ற வர்த்தமானி அறிவித்தல் ஊடாக அந்த மக்களினுடைய இடங்கள் இப்பொழுது வர்த்தமானி தொல்லியல் இடம் என்கின்ற அடையாளப்படுத்தலில் இருந்து விடுவிக்கப்பட்டு அந்த மக்கள் சுதந்திரமாக வாழ்கின்ற ஒரு சூழ்நிலை மிக விரைவில் உருவாக்கப்பட இருக்கின்றது. எனவே சிறந்த கலந்துரையாடல்களூடாக ஒரு இன நல்லிணக்கத்தை உருவாக்கலாம் என்ற ஆழமான என்னுடைய நம்பிக்கை அங்கே வெற்றி பெற்றிருக்கின்றது. சவுத் ஆப்பிரிக்காவிலே மிகப்பெரிய இன மோதல்கள் இருந்தன. தென்னாப்பிரிக்கா இன மோதல்களிலே 26 வருடங்கள் சிறைவாசம் அனுபவித்த நெல்சன் மண்டேலா அவர்கள் சிறைக்குள் இருந்து வெளியே வந்ததும் என்னை அப்படி துன்புறுத்தினார் இப்படி துன்புறுத்தினார் என்று கதை பேசிக் கொண்டிருக்கவில்லை. ஒரு இன நல்லிணக்கத்தை உருவாக்குவதற்கான நல்ல சமிஜைகளை கொடுத்து அந்த தேசத்தை அவர் கட்டியெழுப்புவதற்கு வழிசமைத்தார். எனவே நல்ல உரையாடல்கள் எத்தகைய சிக்கல்கள் நிறைந்த பிரச்சனையாக இருந்தாலும் நல்லதொரு தீர்வை எட்டுவதற்கு வாய்ப்பு அளிக்கும் என்ற நம்பிக்கையில் நான் அந்த விவகாரத்தை கையில் எடுத்தேன். எனக்கு பெருமையாக இருக்கின்றது, ஒரு இளம் பாராளுமன்ற உறுப்பினராக மிகச் சிக்கலான இந்த மண்மலை மூதுமகா விகார என்ற பிரச்சனையை நாம் தீர்த்திருக்கின்றோம் என்பதை இந்த இடத்திலே எமது சமூகத்திற்கும் இந்த பிரச்சனைகள் தொடர்பாக தெரிந்திருக்கின்றவர்களுக்கும் நான் கூற ஆசைப்படுகின்றேன். முன்னாள் ஜனாதிபதி கோட்டாபய ராஜபக்ச அவர்கள் 2 விடயங்களை தெளிவாக எப்போதுமே பேசுவார். மண்மலையை பற்றி பேசுவார், அதே போன்று எங்களுடைய கூரைகளை பற்றி பேசுவார். அந்த பிரச்சனை அவ்வளவு சிக்கல் வாய்ந்த ஒரு பிரச்சனையாக இருந்தது. ஆனால் எங்களுடைய யதார்த்தத்தை உண்மையை நாங்கள் சொல்ல வழிகிட்ட போது அதனை உணர்ந்து கொண்டு இப்பொழுது சிக்கல்கள் அற்ற ஒரு தீர்வை நோக்கி நகர்ந்திருக்கின்றோம். எனவே தொடர் தேர்ச்சியாக 35 வருடங்கள் பிரச்சனையை பேசிக் கொண்டிருக்கின்றோம் என்பது எத்தகைய அரசியல் என்பதான கேள்வியை இந்த இடத்தில் நான் கேட்க விரும்புகின்றேன். ஒரு நல்ல விவசாயி என்பவன் உழுதான், நெல்லை உழுதான், புல்லை உழுதான், வயலை உழுதான், உழுது கொண்டே இருந்தான் என்பதில் எந்த பெருமையும் இல்லை. எவ்வளவு நெல் மூட்டைகளை அறுவடை செய்து வீட்டிலோ அல்லது தன்னுடைய ஸ்டோரிலோ அடுக்கி வைத்திருக்கின்றான் என்பதில் தான் அரசியலினுடைய வெற்றி, ஒரு உழவனினுடைய வெற்றி இருப்பதைப் போல அரசியலும் அப்படித்தான். எந்த பிரச்சனைகளுக்கு நாம் தீர்வை கண்டிருக்கின்றோம் என்பதில் தான் அரசியலினுடைய வெற்றி இருப்பதாக நான் கருதுகின்றேன். அந்த அடிப்படையில் இன்று அதிகமானவர்களிடம் தீர்வை பற்றிய எந்த ஒரு பிரஜையும் இல்லை. ஒரு பிரச்சனையை தீர்க்க வேண்டும் என்பது சம்பந்தமான எந்த ஒரு பிரஜையும் இல்லாமல் பிரச்சனைகளை அடையாளப்படுத்துவதில் கெட்டிக்காரர்களாக இருக்கிறார்கள். சத்தமிட்டு அடையாளப்படுத்துகிறார்கள், இனவாத ரீதியாக அறைகூவல் விடுத்து அடையாளப்படுத்துகிறார்கள். பிரச்சனைகளை தீர்ப்பது பற்றிய எந்த ஒரு பிரஜையும் மற்றவர்களாக இருக்கின்றார்கள். இன்று இந்த மண்மலை விவகாரத்தை நாம் தீர்த்தது போல எமது பிரதேசத்துள்ள அத்தனை நெருக்கடிகளையும் நாங்கள் தீர்ப்பதற்கான விடயங்களிலே நாம் நல்லதொரு வெற்றி பாதையில் சென்று கொண்டிருக்கின்றோம் என்பதை எமக்கு வாக்களித்த என்னை நம்பிய மக்களுக்கு இந்த இடத்தில் ஒரு சாட்சியாக நான் சொல்ல ஆசைப்படுகின்றேன். அதே போலதான் மேலும் பல விடயங்கள் இங்கே சுட்டிக்காட்டப்பட வேண்டிய ஒரு விடயம், பயங்கரவாத எதிர்ப்பு சட்ட மூலம் தொடர்பான விவாதங்கள் வந்திருக்கின்றன. இன்று சமர்ப்பிக்கப்பட இருந்தது, இப்பொழுது மேலும் காலம் தாழ்த்தப்பட்டிருக்கிறது. பயங்கரவாத சட்டம் PTA, பயங்கரவாத தடை சட்டம் என்பது உண்மையாகவே ஒரு தற்காலிகமாக என நாட்டிலே கொண்டு வரப்பட்ட ஒரு சட்டம் 1978 இலக்க சட்டம். அந்த சட்டம் தற்காலிகமாக வந்தது, இன்று வரையிலும் நீடிக்கின்றது என்ற ஒரு நிலை, ஒரு அவலமான ஒரு நிலைதான். அதே சமயத்தில் இப்போது அந்த சட்டம் ஒழிக்கப்பட்டு அதற்கு பதிலாக பயங்கரவாத எதிர்ப்பு சட்டம் என்கின்ற ஒரு சட்டத்தை கொண்டு வருவதற்கான சட்டமூல வரைவுகள் பற்றிய விடயங்கள் இப்பொழுது பேசப்பட்டு வருகின்றன. இதிலும் நான் சொல்ல வருகின்ற விடயம் என்னவென்றால், பயங்கரவாத எதிர்ப்பு சட்டமூலம் என்பதற்கு இன்று எதிர்த்து கோஷமிடுபவர்கள் முஸ்லிம் தலைவர்களில் கூட ஒரு தலைவர் அண்மையிலே பேசுவதை நான் பார்க்கக்கூடியதாக இருந்தது. மிக மோசமான ஒரு சட்டம் இது, இந்த சட்டம் மிக கொடுமையான ஒரு சட்டம் என்றெல்லாம் அவர் பேசுவதை கேட்கின்ற போது மிக கவலையாக இருந்தது. 2018 நல்லாட்சி அரசாங்கத்திலே தான் இந்த பயங்கரவாத எதிர்ப்பு சட்டம் என்கின்ற ஒரு விதை தூவப்படுகிறது. பயங்கரவாத தடை சட்டம் நீக்கப்பட்டு பயங்கரவாத எதிர்ப்பு சட்டம் என்கின்ற ஒரு சட்டத்தை கொண்டு வர வேண்டும் என்று கேபினட்டிலே அமைச்சரவையிலே பேசுகிற போது அதற்கு அனுமதி அளித்தவர்கள் அனைவரும் இன்று எதிர் அரசியல் முகாமில் இருப்பதனால் மிக மோசமான ஒரு சட்டம், இந்த பயங்கரவாத எதிர்ப்பு சட்டம் கூடவே கூடாது என்று பேசுகின்ற நிலையை பார்க்கிற போது உங்களுடைய அரசியலை நினைத்து நான் எள்ளி நகையாடத்தான் தோன்றுகின்றது. 18வது திருத்த சட்டத்திற்கு 2-3 கைகளையும் தூக்கி உயர்த்திவிட்டு 20வது திருத்த சட்டம் மிக மோசமான ஒரு சட்டம், இந்த நாட்டிலே அராஜகமான ஒரு அதிகாரத்தை கொடுக்கிற சட்டம் என்பதாக எல்லாம் மிக பிழையாக பொருள்கோடல் செய்து தங்களுடைய அரசியல் பழிதீர்த்தலை செய்தவர்கள் இப்போது பயங்கரவாத எதிர்ப்பு சட்டம் என்பதும் மிக மோசமான சட்டம் என்றெல்லாம் பேச வழிகிட்டிருக்கிறார்கள். நான் இந்த சபையிடம் கேட்க விரும்புகின்ற விடயம் இதுதான். 18வது திருத்த சட்டமா என்ன இருக்கிறது என்பதை பாருங்கள், 20வது திருத்த சட்டமா அதன் உள்ளடக்கம் என்ன என்பதை பாருங்கள், அதே போல பயங்கரவாத எதிர்ப்பு சட்டமா இப்பொழுது பேசுகிற இந்த தலைவர்களை இருப்பாட்டி இதுல எது பயங்கரவாத தடை சட்டத்திற்கும் பயங்கரவாத எதிர்ப்பு சட்டத்திற்கும் இடையிலே என்ன வித்தியாசத்தை நீங்கள் காண்கிறீர்கள், எதை பிழை என்று சொல்கிறீர்கள் என்று கேட்டால் எத்தனை பேர் சொல்வார்களோ என்றோ தெரியவில்லை. ஏனென்றால் 20வது சட்டமூலத்திற்கான வாக்கெடுப்பின் போதும் ஒரு கட்சி சார்பாகத்தான் நான் இதை சொல்ல வருகின்றேன். 20வது தடை சட்டத்திற்கு எதிர்த்து வாக்களிக்க வேண்டும் சொல்கிறார்கள். 20வது தடை சட்டத்தினுடைய டிராப்ட வாசிச்சிட்டீங்களாண்டா இல்ல நான் இன்னும் வாசிக்கல, அப்ப எப்படி நீங்க எதிர்க்கிறீர்கள் என்கின்ற ஒரு கேள்வியை போல எதிர்ப்பது ஆதரிப்பது என்பதை நாம் முடிவு செய்து கொள்ளலாம். என்ன இருக்கிறது என்று தெரியாமல் செய்கிற கீழ்நிலையான ஒரு அரசியல் இந்த நாட்டில் இருக்கக்கூடாது என்று நான் விரும்புகின்றேன். இன்று அதிகமாக விமர்சகர்கள் என்ற பெயரிலே முகநூலில் உலாத்துபவர்களில் பல பேரை நாம் பார்க்கின்றோம், அவர்களுடைய நிலையும் இதுதான். காத்திரமாக கருத்து சொல்லக்கூடியவர்கள் கல்வியலாளர்கள் பலரும் பின்வரிசையில் நிற்கத்தக்கதாக இன்று கூலிக்கு எழுதுபவர்கள் எல்லாம் முன்வரிசையில் வந்து நின்று இது சரி இது பிழை என்று இந்த சமூகத்தை மிக பிழையாக வழிகாட்டுகின்ற ஒரு மோசமான நிலை இந்த நாட்டிலிருந்து போக வேண்டும். அந்த அடிப்படையில் தான் இந்த பயங்கரவாத எதிர்ப்பு சட்ட மூலம் என்பதை நிச்சயமாக இதில் பல விடயங்கள் இருக்கின்றன. சுதந்திரமாக இயங்க முடியாத சூழல் இருக்கின்றது. எவருக்குமே கருத்து சுதந்திரம் சொல்ல முடியாத, கருத்துக்களை சொல்ல முடியாத, ஒன்று கூட முடியாத நிலைகள் வரலாம். அது ஆபத்தானது என்பது தொடர்பான எங்களுடைய எதிர்ப்பை நாங்கள் பதிவு செய்வதற்கு நாம் தயாராக இருக்கின்றோம். ஆனால் இதன் உள்ளடக்கம் என்ன, 2018 கேபினட்டிலே நாம் ஆதரித்திருக்கிறோம் என்கின்ற உண்மை நிலையையும் நீங்கள் வெளியே சொல்லுங்கள். 2018 ஆதரித்து விட்டு இன்று 2023 மிக பிழையாக அதனை விமர்சிக்கின்ற நிலைகளை நீங்கள் மாற்ற வேண்டும் என்று நான்
எனவே
இந்த விவகாரம் சம்பந்தமாக நாங்கள் முடிவுகள் எடுக்கிற போது இது தொடர்பாக கொஞ்சம் படித்து அறிந்து தெளிந்து இதில் இருக்கின்ற நிலவுகளை நாம் வெளியே சொல்லுவதற்கும் இதில் உள்ள தீமைகளை நாங்கள் வெளியே சொல்வதற்குமான போதிய அறிவோடு உங்களுடைய முடிவுகளை எடுங்கள், எடுத்ததன் பிரகாரம் நீங்கள் ஒரு தீர்மானத்திற்கு வந்தீர்களாக இருந்தால் நிச்சயமாக அது வரவேற்கத்தக்கதாக இருக்கும். எதிர்கட்சியிலே இருக்கிறோம், எல்லாவற்றையும் எதிர்ப்போம், ஆளும் கட்சியில் இருக்கிறோம், எல்லாவற்றையும் ஆதரிப்போம் என்கின்ற மேம்போக்கான முடிவுகளுக்குள் இந்த நாட்டை மேலும் சீரழிக்க வேண்டாம் என்று சில தலைமைகளை நான் கேட்டு அதே நேரத்தில் இன்று கடைசியாக சொல்ல வருகின்றேன். இப்பொழுது மாகாண சபைகள் சட்டத்தையும் பாராளுமன்ற உறுப்பினர் சுமந்திரன் அவர்கள் ஒரு தனிநபர் பிரேரணையாக என்று முன்வைத்திருக்கின்றார். மாகாண சபை தேர்தல் நடைபெறாமைக்கான மிக முக்கியமான காரணியாக நல்லாட்சி அரசாங்கத்திலே மாகாண சபை திருத்த சட்ட மூலத்தை கொண்டு வந்து அதனை நிறைவேற்றுவதற்கு பலரும் மல்லுக்கட்டிய நிலையிலே அதனை நிறைவேற்றுவதற்கான அழுத்தத்தை கொடுத்து இன்று மாகாண சபை தேர்தலே நடக்காமல் இருப்பதிலும் பாராளுமன்ற உறுப்பினர் சுமந்திரன் அவர்களுக்கு மிகப்பெரிய ஒரு பங்கு இருக்கின்றது. தான் செய்த தவறை ஒரு தனிநபர் பிரேரணை மூலமாக சரி செய்ய முயன்றிருக்கிறார் என்று நான் கருதுகின்றேன். எனவே வீதாசார முறையிலே ஒட்டுமொத்தமாக வீதாசார முறையில் இந்த மாகாண சபை முறைமை தேர்தல் நடத்தப்படுவதை நாமும் வரவேற்கின்றோம். அதே சமயத்தில் பழைய வரலாறுகளை நீங்கள் இலகுவில் மறக்க வேண்டாம் என்றும் கூறி அமர்கின்றேன்.
මීළඟට ගරු හර්ෂණ සුකුන් රාජකරණ මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 5ක් කාලයක් ලැබෙනවා.
බොහොමත් ස්තුතියි මූලාසනාරුඩ ගරු මන්ත්‍රීතුමනි. ඊයේ දිනේදී සමගි ජන බලවේගයේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන් කණ්ඩායමක් හැටියට මමත් තුෂාර ඉඳුරිල් මන්ත්‍රීතුමාත් කාවින්ද ජයවර්ධන මන්ත්‍රීතුමාත් අපරාධ විමර්ශන ඒකකයට පොලිසියට ගිහිල්ලා අපි පැමිණිල්ලක් කරා. මේ මිලියන ඩොලර් මිලියන 250ක මුදලක් අධිකරණ අමාත්‍යවරයා ප්‍රකාශ කරපු ආකාරයට ඩොලර් මිලියන 250ක මුදලක් යම් පුද්ගලයෙක්ට ලැබිලා තියෙනවා. ඒ ලැබිලා තියෙන්නේ වෙන මොනවත් හින්දා නෙමෙයි, එක්සප් පර්ල් නෞකාවේ වන්දිය අඩු කරන්න පගාවක් හැටියට. එතකොට මෙන්න මේ පිළිබඳව වාම් පරීක්ෂණයක් කරන්න කියලා අධිකරණ අමාත්‍යවරයා අද පාර්ලිමේන්තුවේදී ඒ පුද්ගලයාගේ නමත් තවත් තොරතුරු ගණනාවක් හෙළි කරා. අපි ඉල්ලීමක් කරනවා ශ්‍රී ලංකා පොලිසියට වහාම මේ පිළිබඳව විමර්ශනයක් කරන්න. මේ පිළිබඳව විමර්ශනයක් කරලා මේ නීතිය ක්‍රියාත්මක කරන්න කටයුතු කරා. අපි හැමදාම දැකලා තියෙනවා පොලිසිය ඉතා ඉක්මනින් නීතිය ක්‍රියාත්මක කරනවා, වැරදිකරුවන් අල්ලගන්නවා. හැබැයි හැම වෙලාවෙම දේශපාලඥයන් ආණ්ඩුවේ බලපෑම් ඇතිවිට ඒ නීතිය ක්‍රියාත්මක කරන අවස්ථාවල් ප්‍රමාද වෙනවා, එහෙම නැත්නම් ඒවා අමතක වෙනවා. උදාහරණයක් ඇටියට අපි කවුරුත් දන්නවා මේ වෙනකොට පාස්කු ප්‍රහාරය පිළිබඳව තන් වසර 4ක් ගත වුණත් ඒ පිළිබඳව සාධාරණයක් තාම ඉටු වෙලා නැහැ. ඒ පරීක්ෂණය ඉතාම අඩාල තත්වයකට පත් වෙලා තියෙනවා. ඒ විදිහටම තමයි අද මේ එක්ස්ප්‍රස් පර්ල් අපේ ඉතාම කනගාටුයි කියන්න නීතිපති දෙපාර්තමේන්තුවේ අවුරුද්දක් ගියාට පස්සේ තමයි දැන් නඩු ගොනු කරන්න යන්නේ. ඒ නඩු ගොනු කිරීමත් සිදු කරන්න බලාපොරොත්තු වෙන්නේ සිංගප්පූරුවේ. අපි විශ්වාස කරනවා අපේ ශ්‍රී ලංකා අධිකරණ පද්ධතිය ඒ වගේම ඒ විශේෂඥ දැනුම සියල්ලම අපේ ලංකාව සතුව තියෙනවා. ඒතකොට ලංකාව සතුව තියෙන මේ අධිකරණ පද්ධතිය තුලින් මේ අධිකරණ ක්‍රියාවලිය ක්‍රියාත්මක විය යුතුයි කියලා අපි විශ්වාස කරනවා. එම නිසා මේ රජයට වක්කීමක් තියෙනවා. දැන් ජාත්‍යන්තරය මේ වෙනකොට ඉතාම පැහැදිලිවම කියලා තියෙන මේ රට බංකොලොත් වෙන්න ප්‍රධානතම හේතුව බවට පත් වෙලා තියෙන්නේ දූෂණය, මේ හොරකම, මේ වංචාව. ඒ පිළිබඳව විශේෂ අවධානයක් යොමු කරන්න කියලා රජයට ප්‍රකාශ කරලා තියෙනවා, දැනුවත් කරලා තියෙනවා. එම නිසා මේ වගේ හොරකම් සිදු වෙනකොට මේ රටක් ඉතුරු වෙන්නේ නැහැ, මේ රටක් දියුණු කරන්න විදියක් නැහැ. ඒ තරාතිරම නොබ්බලා ඒ පුද්ගලයන් සියලුම දෙනා නීතියට හමුවට ඉදිරිපත් කළ යුතුමයි. ඒ නිසා අපි මේ වෙලාවේදී සමග ජන බලවේගයේ හැටියට අපි විපක්ෂයේ ඉඳගෙන මේ පිළිබඳව පාර්ලිමේන්තුවේ කතා කරනවා, මේ පිළිබඳව ජනතාව දැනුවත් කරනවා. ඒ වගේම අපි ඊයේ දිනේදී අපි පොලිසියේ CID එකට ගිහිල්ලා පැමිණිල්ලක් ඉදිරිපත් කරා. අපි බලාපොරොත්තු වෙනවා ඉදිරියේදී බ්‍රයිබරි එකට යන්න. මෙන්න මේ ආකාරයට මේ රටේ රටට ලබා දෙන්න નિયમિત. අපි දන්නවා මේ නෞකාව ඒ ගින්දර මඩලන්න විශාල වියදමක් දරන්න සිදු වුණා රජයට. නාවික හමුදාව වෙන්න පුළුවන්, ගුවන් හමුදාව වෙන්න පුළුවන්. ඒ වගේම තමයි ධීවර ප්‍රජාවට විශාල වශයෙන් හානියක් සිදු වුණා. දීව සති ගණනක් ධීවරයින්ට මූදට යන්න බැරුව ගියා. ධීවර වෙළඳාමේ ඉන්න අයට ඒ වෙළඳාම් කරන්න බැරුව ගියා. ඉතින් මෙන්න මේ ආකාරයේ සංචාරකයින්ට ඒ හෝටල් පද්ධතියට ඒ විශාල වශයෙන් පාඩුවක් වුණා. මේ ප්‍රධානම වශයෙන් අපි දන්නවා අපේ පරිසර පද්ධතියට කොච්චර හානියක් සිදු වුණාද කියලා. ඒකෙන්ද ඒවට මිල නියම කරන්න බෑ. මේ ඒ කටයුත්ත ඒ විනාශයේ සිදුවීම පිළිබඳව අපි දැඩි වශයෙන් තමුන්නාන්සලාට කියන්න ඕනේ, මේ ආණ්ඩු පක්ෂයට කියන්න ඕනේ. ඒකෙන්ද අපිට අත්‍යවශ්‍යයි මේකට සාධාරණයක් සිදු කරන්න. මේ සාධාරණේ සිදු කරන්න නම් මේ 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 ඇති ඩීල් මේ මිලියන ගානක් එහාට දීලා මෙහාට දීලා මේ කරන වංචාව නතර කරන්න ඕනේ. ඒ කටයුත්ත සිදු කරන්න අවශ්‍ය සියලුම බලපෑම රජයක් හැටියට ඉටු කරන්න කියලා ප්‍රකාශ කරමින් මං නිහඬ වෙනවා. බොහොමත් ස්තුතියි.
බොහොම ස්තුතියි ගරු මන්තුමනි. මීළඟට ගරු මේජර් සුදස්සන දෙනපිටිය ඔබතුමාට විනාඩි 17ක් කාලයක් ලැබෙනවා. ඊට ප්‍රථම SMM මුෂාරප් මන්ත්‍රීතුමා මුරාසෙන්ට පමිණන.
ගරු මූල සනාරුඩ මන්ත්‍රීතුමනි, මම හිතන්නේ තාම වැදගත් රටට අවශ්‍යම මොහොතක අවශ්‍යම සංශෝධන කීපයක් සංශෝධනයක් ගෙන එන වෙලාවක්. ගරු විජයදාස රාජපක්ෂ මැතිතුමා, අපේ අධිකරණ මැතිතුමා, මම හිතන්නේ තුමා අත්දැකීම් බහුල ජනාධිපති නීතිඥවරයෙක් විදිහට නොයෙකුත් වෙනස්කම් කරන්න රටේ තියෙන මේ නීතියේ තියෙන හිල් ටික වහන්න නොයෙකුත් උත්සාහයන් ගන්නවා. අපි දකිනවා ඒවා. රටක දියුණුව, අභිමානය, විනය, මිනිසුන්ගේ හික්මීම රැඳිලා තියෙන ඇත්තම රටේ නීති පද්ධතියත් සමග. අපේ රටේ තියෙන නීතිය අනුගමනය නොකරට, එහෙමනම් නීතිය හරියට ක්‍රියාත්ම නොකරට අපි විදේශයකට ගිහිල්ලා අපේ අය ඒ රටේ නීතිය අනුව හොඳට ජීවත් වෙන විදියවල් අපි දකිනවා. විදේශයකට ගියාම, සිංගප්පූර වලට ගියාම අඩුම වශයෙන් කෙල ටිකක් ගහන්නේ. මැද පෙරදිගට ගිහිල්ලා සමාජලාවට කිසිම දැනුමක් නැති අය ඇත්තනවා. කොයික එක ජාතිය අපේ පිරිස යනවා. ගිහිල්ලා ඒ රටේ නීතිය අනුව හරි හොඳට ජීවත් වෙනවා. හැබැයි අපේ රටේදී මේ නීතිය ක්‍රියාත්මක නීතියට අනුව රටේ නීති වලට අනුව ක්‍රියාත්මක වෙනවා දකින්නේ නැහැ. අපේ නීතිය තියෙන පොඩි පොඩි හිස් බැවෙන් නිසා අපරාධ වැඩි වෙලා, බය නැති වෙලා, මහා දවල් මිනිස්සු මරනවා අපිට පේනවා. අපිට හිතා ගන්නත් බෑ සමහර වෙලාවට රූපాయనిෙන් දකිනවා, තන මැරුවා, මෙතන මැරුවා, බෙල්ල කැපුවා, දෙතුන් දෙනා මැරුවා, මේ හැම දෙයක්ම දකිනවා. ඉතින් මිනිස්සුත් ජනතාවත් අහන්නේ මොකද්ද මේ කරන්නේ, මොකද්ද මේ වෙන්නේ, ඇයි මේ නීතිය ක්‍රියාත්මක වෙන්නේ නැද්ද මේ මිනිසුන්ට, ඇයි මේ මිනිස්සු බය නැති වෙලා තියෙන්නේ කොහොමද කියලා. මම සාමාන්‍ය පොඩි උදාහරණයක් කියන්නම්. එක කාලයක රූපవాහිනිය දැම්මා, ප්‍රවෘත්ති වලට දැම්මා, විනාඩි දෙක තුනක් අරගෙන දානවා දවසේ වැරද්ද කියලා. දවසේ වැරද්ද කියලා රූපాయనిේ මම දැක්ක එක channel එක දානවා විනාඩි පහක් විතර, විනාඩි දෙක තුනක් අරගෙන දවසේ වැරද්දක් කියලා. හැබැයි ඒ කාලේ මාර්ග නීති සම්බන්ධව ඒ මාර්ග නීති කඩන එක ගොඩක් අඩු වුණා. හැමෝම බය වුණා. පොලිස් නිලධාරීන් හෝ වේවා, අනිකුත් ඔය බලවත් කියන පුද්ගලයෝ හෝ වේවා, කවුරුණත් මාර්ග නීතිය කැඩුවේ නැහැ. ඇයි? හව රෑට TV එකේ දකීද? ටීවී එකේ නිවුස් වලට ප්‍රේම නැත්නම් ප්‍රවෘත්ති වලට විනාඩි 5ේදී තමා මේ වදරට අහු වෙලා දකීද? ඒක නිසා ගොඩක් ඇක්සිඩන්ට්ස් අඩු වුණා. ඇක්සිඩන්ට්ස් ගොඩක් අඩු වුණා. මාර්ග නීති ඒ විදිහට නෙවෙයි ඒ දේවල්. හැබැයි ඒක නැති වෙලා ගියා. දැන් රූපాయనిකෙන් ඒ විදිහේ දෙයක් පෙන්වන්නේ නැහැ. පමණන් ඉල්ලා සිටින්නේ මේ වගේ දෙයක් හරි පෙන්වනවා නම් ප්‍රියානුතුරු නැති වෙලා අඩු වෙලා ගොඩක් අපිට ජනතාව රැක ගන්න පුළුවන් වෙයි. මොකද 30 අවුරුදු යුද්ධෙන් මැරුණේ 28,000යි. මේ අවුරුදු 5ේදී මං හිතන්නේ මේ වගේ දෙගුණයක් මිය ගිහිල්ලා තියෙනවා රතවහන අනතුරු නිසා. ඉතින් නීතිය ක්‍රියාත්මක කිරීම තුළින් තමයි මේ හැම දෙයක්ම ක්‍රියාත්මක වීම, ක්‍රියාත්මක කිරීම, ඒවල තියෙන අඩුපාඩුත් එක්ක තමයි මේ හැම දෙයක්ම සිදු වෙන්නේ. දැන් ඔන්න දැන් මේ කාලේ බය වෙලා තියෙනවා බීමතින් රියපදන ඒවා අඩු වෙලා තියෙනවා. මොකද හේතුව දැන් දන්නවා බීමතින් රියපදවොත් 25,000ක දඩයක් ගහනවා, මාස 6කට ලයිසන් එකක් සමහරලාට කැන්සල් කරනවා. ඔය වගේ දේවල් නිසා දැන් ඔන්න අඩු වෙලා. මෙන්න මේ ක්‍රියාත්මක වීම, ක්‍රියාත්මක කරවීම නිසා, අඩුකම නිසා තමයි මම නම් දකින්නේ මේ වගේ දේවල් සිදු වෙන්නේ. ඉතින් මං හිතන්නේ අපේ රටේ නීතියෙන් බේරෙන අවස්ථා තියෙන ඕන තරම් අවස්ථා තියෙන නීතියෙන් බේරෙන පොලිසිය ලියන එකේ ඉඳන් මොකක් හරි කිදුවීමක් සිදු වුණාට පස්සේ පොලිසිය ලියන වාර්තාව, ඊළඟට පොලිසිය ගිහිල්ලා ඒ ස්ථානයට ගිහිල්ලා වැටලීම් වාර්තාව, මේ වාර්තාව එක තමයි මේ හැම දෙයක්ම රඳාපවතින්නේ. ඔව්, නඩුවෙන් දිනන එක, නඩුවෙන් පැරදෙන එක හැම දෙයක්ම රඳාපවතින්නේ ඔන්න ඔකත් එක්ක. මේකත් හොඳට ට්‍රේන් වෙන්න ඕනේ. පොලිස් නිලධාරීන්ගේ ලොකු වගකීමක් තියෙනවා. මේවා හරියට සිදු වෙනවා නම්, අපි මේ නීති ක්‍රියාත්මක හරියට වෙනවා නම් අපිට ගොඩක් දේවල් හදා ගන්න පුළුවන්. අපේ රටේ මේ නඩුවලට අවශ්‍ය සියලුම දේවල් වාර්තා මේ ගොනු කරන විදිහට තමයි මේ නඩුව ගෙනියන්නේ. ඒකේ අඩුපාඩු තිබ්බොත් නඩුවෙන් නිදහස් වෙනවා, මොන අපරාධ කළා නඩුවෙන් නිදහස් වෙනවා. ඉතින් ජනතාව කතා කරනවා මේ මිනිහා මෙච්චර දෙයක් කරලත් මෙච්චර දෙයකට අහු වෙලත් කොහොමද මේ නිදහස් උනේ? සමහරලාට කුඩු ග්‍රෑම් දෙක තුනක් තියාගත් හිටිය මිනිහා තාම හිරේ ඇතුලේ. කුඩු කිලෝ ගණන් අහු වෙච්ච මිනිහා කුඩු කිලෝ ගණන් තියාගෙන අහු වෙච්ච මිනිහා එළියේ. මේවා අපි දකින්න හොඳට. ඒක නිසා මෙන්න මේවා අවබෝධ කරගෙන මේ විදිහ අපිට අඩු කරගන්න පුළුවන් වුණොත්, අපේ නීති පද්ධතිය තුළ අපිට නීති හරියට ක්‍රියාත්මක කරගන්න පුළුවන් නම්, ඒවට අවශ්‍ය ડોකියුමන්ට් සපෝර්ටින් ડોකියුමන්ට්ස් ටිකත් හරියට හැදෙනවා නම්, මං හිතන්නේ අපිට ගොඩක් මේ ප්‍රශ්න වලින් එළියට එන්න පුළුවන්. මත්ද්‍රව්‍ය රැල්ල ලුකුවටම යනවා දැන්. දැන් පාසල් රමුන් ගිලගෙන යනවා. දැන් ගම් වලට මේක ගිහිල්ලා ඉස්සර තිබ්බේ මේ තදාසන ප්‍රදේශවල, කොළඹ ප්‍රදේශවල තමයි මේ රැල්ල. දැන් ගමට ගිහිල්ලා අයිස් මත්ද්‍රව්‍ය කියන එක හැම තැනම ගිහිල්ලා. ඔවුන්ට දැන් ගිහිල්ලා කියන්නේ සමාවෙන්න. ඔවුන්ට දැන් ගිහිල්ලා කියන්නේ ළම දරුවන්ට කියන ඕලන් නිින්දයන් නැහැ අයිස් ටිකක් ගෙවුවා. හොඳට පාඩම් කරන්න පුළුවන්. මේ දේවල් කියලා ඒ අහිංසක දරුවෝ ටික අල්ල ගන්නවා. අපිට තාම බැරි වුණා මේ ඊසි කෑෂ් ක්‍රමය නවත්ත ගන්න. මේ ඊසි කෑෂ් වලින් තමයි දැන් මත්ද්‍රව්‍ය ගන්න. ඊසි කෑෂ් වලින් මුදලක් දානවා. දැම්මට පස්සේ කොහේ හරි ගෙනල්ලා ලයිට් කණුවක හරි කොහේ හරි මේ මත්ද්‍රව්‍ය කොටස තියෙනවා. ඒක ගිහිල්ලා ආපහු ගිහිල්ලා ගන්නවා. මේ අල්ල ගන්න බෑ. ඊසි කෑෂ්. ඔක අපි කතා කරා ගොඩක් සැරයක්. මං ගරු අමාත්‍යතුමාගේ ඉල්ලා සිටිනවා මේකට මොකක් හරි ක්‍රමවේදයක් හදන්න. මේ ඊසි කෑෂ් කියන ක්‍රමය නවත්තන්න එක්ක. සමහර නීති තියෙනවා ගන්න පුළුවන් අපේ 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 අපි ගත යුතු ක්‍රියාමාර්ග තියෙනවා. සමහර රටවල FB එක නෑ. සමාජ මාධ්‍ය ක්‍රියාත්මක වෙන්නේ නෑ. ඇයි ඒ රට ක්‍රියාත්මක ඒ රටේ ඒ අවශ්‍ය නීති ක්‍රියාත්මක කරලා අවශ්‍ය නියමකාරී සමාජ මහජනතාවට නියමකාරී ජීවත් වෙන්න පුළුවන් විදිහට ඒගොල්ලන් වාතාවරණය මේ හදාගෙන තියෙනවා. නීති පද්ධතියක් හදලා. හැබැයි අපිට මේ ඊසි කෑෂ් එක වන් නවත්ත ගන්න බැරි වෙලා තියෙනවා. මේක හරි ප්‍රශ්නයක්. අපි මේ කතා කරනවා. ඊළඟට කවුරු දැන් මේ බණ්ඩාර වෙලා හවුනා මම දන්නෝ. මේ ඉහළම රාජනලාරින් දරුවෝ මත්ද්‍රව්‍ය එක්ක. අහුනාම කොහෙන්ද ගත්තේ, කොහොමද සල්ලි දැම්මේ කියලා ඇහුවම ඒගොල්ලන් කියන්නේ මොකද්ද? ඒගොල්ලන් ඉන්ටග්‍රේට් කරනකොට ඒගොල්ලන් කියන දේ තමයි අපි සල්ලි දැම්ම account එකට ඒකෙන් මේක. account එක හොයාගෙන යන මැරිච්ච කෙනෙක්ගේ account එක. මාව නැල්ල පැත්තේ account එකක් මැරිච්ච කෙනෙක්ගේ account එක. දැන් මේක හොයාගන්න විදියක් නැහැ. හැබැයි ATM එකෙන් තමයි සල්ලි අරන් තියෙන්නේ. ඉතින් එහෙනම් මේ බැංකු පද්ධතියයි ඔක්කොම එකතු වෙලා මේගොල්ලන් හොයාගන්න ක්‍රමවේදයක් හදන්න ඕනේ. ATM එකක් machine එකක් ඇතුළට යනකොට අපි දන්නවා cap ගලවලා යන්න ඕනේ, අඳුර ගන්න පුළුවන් විදියට යන්න ඕනේ. හැබැයි මේගොල්ලන් වෙස් වලාගෙන ගිහලා සල්ලි ටික ගන්නවා. එහෙනම් මේක අල්ල ගන්නත් බැරි ක්‍රමයක් නේ තියෙන්නේ. ඇයි මේවා සම්බන්ධ වෙන්නේ නැත්තේ? ඇයි මේවා සම්බන්ධ වෙලා අල්ල ගන්න බැරි? නීතිය නියමාකාරයෙන් ක්‍රියාත්මක වෙන්නේ නැත්තේ, ක්‍රියාත්මක කරන්න බැරි උසාවියට ගිහිල්ලා නඩු කියනවා, දක්ෂ ලෝය කෙනෙක් අල්ලා ක්‍රියාත්මක වෙනවා. දැන් අර හරක් කටාද මොන අපරාධකාරයෙක් ගෙනාවා. ගෙනාලා දැන් එයාට ඔන්න හොඳ ලෝය කෙනෙක් අල්ලා ගත්තම හරි කියවම දැන් සාලිය පිරිස් මහත්තයා කියලා දැන් ඒකට කතා කරනවා. කෝටි ගණන් අරගෙන කතා කරනවා. දැන් ඒකේ නඩුවෙන් නිදහස් වෙන්න පුළුවන් විදිහට හදා ගන්නවා. මේකද ක්‍රමය? මේකද විය යුත්තේ? සාලිය පිරිස් මහත්තයා රටේ ජනාධිපති කරන්න කියලා ඒක අරගලේ කට්ටිය කිව්වේ. දැන් අද අර ගිහිල්ලා කතා කරනවා ලොකුම අපරාධකාරයෙකුට. කතා කරලා බේර ගන්න අවශ්‍ය කටයුතු කරනවා. දැන් උත්සාහ කරනවා නොයෙකුත් දේවල් මේකේ රිංගන්නේ කොහොමද? මේකේ රිංගලා කොහොමද එළියට එන්නේ? මේකනේ මේ විය යුත්තේ. ඒක නිසා මං හිතන්නේ අපි ඔක්කොම එකතු වෙලා මේක ලොකු වැඩක් තියෙනවා. අපි හැමෝම එකතු වෙලා මේ රට හදන්න නම් අපේ විජයදාස රාජපක්ෂ මහත්තයා මේ කරගෙන යන සහයෝගය ලබා දිය යුතුයි. අපි සාමාන්‍යයෙන් දන්නවා අපි දැන් මේ 50 සම්මත කරනවා 1950 අංක 43 දරන අපි 50ක් සම්මත කරා. ඒකට අනුව අපි මේ සංශෝධන වගේක් ගෙනල්ලා අපි ක්‍රියාත්මක වුණා. කාර්මික ආරවල් 50 රස්සාවක් නැති වුණාම EPF ETS ගැටලුවට අපි 50ක් ගෙනාවා. ඒකේ මේක වෙනස් කරා. වෙනස් කරලා ඉවරලා අපි කම්කරු නීතිය ඇතුලේ විනිශ්චය සභාවට අවසරය දුන්නා. හැබැයි විනිශ්චය සභාවට 2022 අපි අවසර දුන්නේ. අපි 50 සම්මත කරා. හැබැයි අද වෙනකන් ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. ඉතින් අපි මොකටද මේ මෙච්චර වියදම් කරගෙන මේ දවසම ඉඳගෙන කෑ ගහලා පක්ෂ විපක්ෂ වාද විවාද කරලා ඔක්කොම කරලා පනත් සම්මත කරලා යවනවා හැබැයි ක්‍රියාත්මක වෙන්නේ නැහැ විනිශ්චය සභාවේ ඒ වැඩේ කරා නම් අද මිනිසුන්ට ලොකු සෙතක් වෙනවා ජනතාවට සෙතක් වෙනවා උසාවි ගන්න රත්්‍යාදි වෙන්න ඕනේ නැහැ විනිශ්චය සභාවෙන් ඒක ක්‍රියාත්මක කරන්න පුළුවන් එතකොට මේ ඒ අදාළ ආයතනයටත් පුළුවන් ඒගොල්ලන්ව IPF එකට ගෙවලා නැත්නම් කඩේමෙන් ගෙවලා ඒක ඉවර කර ගන්න පුළුවන් ඒ අනිකුත් ඒකට මේ මේ ඒ ඒ කම්කරුවටත් පුළුවන් ඒක විසඳ ගන්න ඉක්මනින් හැබැයි මේව ක්‍රියාත්මක වෙන්නේ නැහැ ඉතින් අපි මොකටද මේ මේ පක්ෂ විපක්ෂ විදියට බෙදිලා මේ කෑ ගහගන්නේ අන්තිමනේ මේක ක්‍රියාත්මක වෙන්නේ නැත්නම් වැඩක් නැහැ ඉතින් ඒක නිසා මේවා ක්‍රියාත්මක විය යුතුයි ඊළඟට මම විශේෂයෙන්ම කියන පොලිස් රිපෝට් එක ගන්න පොලිස් රිපෝට් ගන්න අපි අපි ගොඩක් දරුවෝ යනවා මොකක් හරි අවශ්‍ය වුණාම පිටරටකට යන්න ඕන දෙක. දැන් අපිට මේකේ වගකීම දන්නේ නැහැ දරුවෝ දන්නේ නැහැ. මොකක් හරි දෙයකට අහු වෙනවා මොකක් හරි ප්‍රශ්නයක් කරගන්නවා හැබැයි පොලිස් රිපෝට් එක ගන්න වෙන්නේ නැහැ. මෙන්න මේව දැනුවත් කරන්න ඕනේ අපි. පාසල් මට්ටමින් දැනුවත් කරන්න මේ නීතිය පිළිබඳ අවබෝධයක් නැහැ. පොලිස් රිපෝට් එකේ වැදගත්කම ගැන කවුරුත් දන්නේ නැහැ. දරුවෝ දන්නේ නැහැ පොලිස් රිපෝට් එකේ වැදගත්කම ගැන. දරුවෝ දන්නේ නැහැ ග්‍රාම සේවා වාර්තාවේ වැදගත්කම. හැබැයි හැම දෙයකටම ඕන වෙනවා ග්‍රාම සේවා වාර්තාව. හැම දෙයකටම ඕන වෙනවා පොලිස් රිපෝට් එක. පොලිස් වාර්තාව අනිවාර්යෙන්ම ඕන වෙනවා. හැබැයි මේ දරුවෝ දන්නේ නැහැ මොන හරි දෙයකට සම්බන්ධ වෙලා මේ කාගේ හරි කීමක් අහගෙන ගීලා මොකක් හරි උද්ඝෝෂණයක් හරි කරලා මොන හරි වුණාට පස්සේ අන්තිමට පොලිසිය ලියුණාම ඒ දරුවගේ අනාගතය එහෙමම ඉවරයි. කිසිම රැකියාවකට යන්න වෙන්නේ නැහැ. විදේශ රටකට යන්න වෙන්නේ නැහැ. මේ හැම දෙයක්ම ඒ ගැන අවබෝධයක් නැතිකම නිසා මේ කරගන්නේ. ඒක නිසා මම ඉල්ලා සිටිනවා. අපේ අධ්‍යාපන අමාත්‍යතුමාගෙන් ඉල්ලා සිටිනවා මේව ඇතුළත් කරන්න. අපි අර এডুকেෂන් රිෆෝම්ස් එකේදීත් මම කිව්වේ පුළුවන් තරම් ඇතුළත් කරන්න මේ දේවල් මේ අධ්‍යාපන ක්‍රමයට දරුවෝ දැනගත යුතුයි. මේ රටේ ඉන්න දරුවෝ සියලු දෙනාම දැනගත යුතුයි. ඒක නිසා මේ දේවල් ඇතුළත් කරන්න ඕනේ. ඉතින් විශේෂයෙන්ම අපි දන්නවා මේ අපි දැන් කරගෙන යන වැඩ හැම එකම පොලිසියේ දැන් ලියනවා අතින් හැම දෙයක්ම කරන්නේ. ඇයි මේවා ඩිජිටල් කරන්න බැරි? ඇයි මේවා කරන්ට් එකට දෙන්න බැරි? උසාවියෙත් එහෙමයි ඒ විදිහටම යන්නේ. මේවා කරන්ට් එකට දෙන්න. මේවා දෙන්න ඔක්කොම කරන්ට් එකට. මේවා දෙන්න අපි ඩිජිටලයිස් කරන්න ඕනේ මේවා. එහෙම නැත්තම් මේවා කරන්න බෑ. අපි පොලිස් රිපෝට් එකක් ගන්න ගියාම එහෙම නැත්තම් වාර්තාවක් ගන්න ගියාම එහෙම උසාවි නඩු තීන්දුවක වාර්තාවක් ගන්න ගියාම මේවා ටයිප් කරලා හරි ප්‍රශ්නයක්. ඉතින් මේවා ඔක්කොම කරා නම් කරලා තිබ්බනම් අපිට හරි ලේසි. දවස් ගණන් යනවා අපේ වැඩවලට. දැන් ඔන්න දැන් අපි දන්නවා ඩුබායි වලට ගිහිල්ලා මොන හරු හරි ඉන්වෙස්ටර් කෙනෙක් ඩුබායි වලට ගියොත් එයා දවස් 21කින් එයාට සා ඉන්වෙස්ටර් ඒ අවශ්‍ය කටයුතු සියල්ලම පටන් ගන්න පුළුවන්. දවස් 21යි යන්නේ. ඒ හැම දෙයක්ම හදලා තියෙන සිස්ටම් මේකනේ. දැන් ඔන්න අපිත් කරන්න දැන් ලෑත් තියෙනවා. අද අපි කන්සල්ටේටිව් කමිටි එකෙත් කතා කරන වෙලාවේ මම දැක්ක දේවල් තමයි ඒවා දවස් ගාණෙන් කරන්න දැන් අවශ්‍ය කටයුතු කරගෙන යනවා. හොඳ කමිටි එකක් දාලා මදුරු විතානගේ මන්ත්‍රීතුමා එහෙම ඉන්නවා. ඒ කණ්ඩායම එකතු වෙලා කරනවා. මේවා තමයි වියුත්තේ. එන කෙනා එපා කරන්නේ නැතුව මෙතන ඉඳගෙන මේ දේවල් කරලා කඩිනමින් ඔහුට ඒ ඔහුගේ ආයෝජනයේ නියමාකාරයෙන් කරලා යන්න පුළුවන් විදියට හදන්න ඕනේ. මේවා තමයි අපේ රටේ සිදුවිය යුත්තේ. ඉතින් අපි දකිනවා ඉතින් සමාජ අඩු උසාවි වල තියෙන මේ මිනිස්සු අතරේ කතාවක් තියෙනවා. උසාවි වල තියෙන කුඩු ටික පිටි වෙනවලු. එතනින් එළියට බඩු ටික එළිය අහුව එළියට යනවලු. ওই ප්‍රශ්න තියෙනවා. ඉතින් මේව කොච්චර ලේසියෙන් අපිට ක්‍රියාත්මක කරන්න පුළුවන් දේවල්ද? හැබැයි මේ දේවල් සිදුවෙන්නේ නැහැ. මේ ආරක්ෂාව පිළිබඳ ගොඩක් දේවල් තියෙනවා. ඉතින් ඒ වගේම මම මේවා ට්‍රාන්ස්පරන්ට් එකක් තියාගෙන වැඩ කරා නම් ප්‍රශ්නයක් වෙන්නේ නැහැ. මේවා දැනුවත් වෙන්න ඕනේ. මොකක් හරි නඩු තීන්දුවක මේ දෙයක් වුණාම මේක දැනුවත් වෙන්න ඕනේ. ජනතාව දැනුවත් කරන්න පුළුවන් තරම්. මේක මාධ්‍යත් වගේ කීමක්. එතකොට මේ වැරදි කරන එක අඩු වෙනවා. ඒ වගේම විශේෂයෙන්ම අපි දකිනවා උසාවි වල ගොඩාක් වාහන යාඩ් තියෙනවා. පරණ වාහන බයිසිකල් නොයෙකුත් නොයෙකුත් ඒවා යාඩ් විදියට තියාගෙන ඉන්නවා. ඒවා කවුරුත් ප්‍රයෝජනෙට ගන්න සම්පූර්ණ විනාශලා යනවා. රටේ සල්ලි. මේවට ක්‍රමවේදයක් හැදිය යුතුමයි. මං ගරු අමාත්‍යතුමාගෙන් තිල්ලා සිනා මේවට ක්‍රමවේදයක් හදන්න ඔබතුමා. ඔබතුමාට පුළුවන්. අපි දන්නවා ඔබතුමා දක්ෂ අමාත්‍යවරයෙක් විදියට ඔබතුමාට වැඩක් කරන්න අවශ්‍යයි. ඒ ටික අපි දෙන්න පුළුවන් උපරිම සහයෝගය දෙනවා. එතකොට දැන් මේ අලි පැටව් පිටරට වලින් ඉල්ලනවා අපේ සහයෝගතාව තියාගන්න. අලි පැටව් ඉන්නවා පිටරට වලින්. දැන් මේ ජපානෙත් ඉල්ලනවා මේ ඊයේ පෙරේදාත් ජපානෙන්. දැන් අවුරුදු 2017 ඉඳන් ජපානෙන් ඉල්ලනවා අලි පැටව් දෙන්න. හැබැයි දෙන්න විදියක් නැහැ නඩුවක් දාලා. අවුරුදු 15කට කලින් නඩුවක් තියෙනවා කියනවා. දැන් ඊළඟට තව කණ්ඩායමක් ඉන්නවා මේ අපිට මේ මේ සත්තු පිටරට යවන්න බෑ. දැන් රිලව් ප්‍රශ්නේ බලන්නකෝ. මේ රිලව් ප්‍රශ්නේ කතා කරන්නේ මේ හෝටල් වලට ගිහිල්ලා මේ කොළඹ හෝටල් කීපයකට ගිහිල්ලා කණ්ඩායමක් ඉන්නවා. නෝන්ලා කණ්ඩායමක් ඉන්නේ නෝන්ලා කණ්ඩායම කෑ ගහනවා තියාගෙන. දෙන්න බෑ ඇයි යවන්නේ අපේ සත්තු මේම ලොකු ප්‍රශ්නයක් කරගන්නවා. මේක මේ ප්‍රශ්නේ දන්නේ නැහැනේ මේගොල්ලන්. මේගොල්ලන් මේ ගමට ඇවිල්ලා බලන්නකෝ. දැන් ගමන කියන්නේ මේ කොළඹ මෙන්න මේ පොඩි කොටසක් තමයි ඉතුරු වෙලා තියෙන රිලව් වඳුරංගෙන් මේ ප්‍රශ්නෙන් බේරෙන්නේ. පොඩි කොටසයි තියෙන්නේ. අනිත් ඔක්කොම වටේටම ඇවිල්ලා ඉවරයි. දැන් ඔය මත්තේකොඩ පැත්තට ගියොත් ඒ මත්තේකොඩ පැත්තේ තියෙන ලොකු වඳුරු රිලව් එක පැලයක් තියාගන්න දෙන්නේ නැහැ. එක මලක් තියාගන්න දෙන්නේ නැහැ. ගෙවල් වල බත් මුට්ටිය තියාගන්න දෙන්නේ නැහැ. ගෙවල් ඇතුළට ඇවිල්ලා විනාශ කරනවා. කවුද මේවා ගැන කවුරුත් කතා කරන්නේ නැහැ. දැන් අපේ ප්‍රදේශවල මයිංගන ප්‍රදේශයේ අලි ප්‍රශ්නේයි, රිලව් ප්‍රශ්නේයි, වඳුරු ප්‍රශ්නේයි, ඌරංගේ ප්‍රශ්නේයි, ඉත්තෑවගේ ප්‍රශ්නේයි, මොණ්ඩරගේ ප්‍රශ්නේයි මේවා කවුද කතා කරන්නේ? තනිකර අපේ ගොවිබිම් ඉවරයි, විනාශයි.
Honorable member, you have 2 more minutes.
අපිට අපේ ගොවිබිම් සම්පූර්ණ විනාශයි. කවුද කතා කරන්නේ? හැබැයි මේ කොළඹට වෙලා කණ්ඩායමක් ඉඳගෙන AC කාමරවල කණ්ඩායමක් ඉඳගෙන ඒගොල්ලන් කියනවා නෑ නෑ ඒගොල්ලන්ට මේවා කරන්න දෙන්න බෑ. ඒගොල්ලන්ට මේ ළඟදි දවසක ඔය රැස්වීමකුත් තිබ්බා මම දන්නවා. ඒකෙත් කතා වෙලා තියෙනවා. මේ අලියකට ගැව්වයි කියලා, පොල්ලකින් ගැව්වයි කියලා නඩු දාන්න ඕනලු. එහෙම කණ්ඩායමකුත් ඉන්නවා. මේගොල්ලන් හිතන්න ඕනේ මේ ගමේ මිනිහට වෙලා තියෙන වැඩේ. මේ වෙලාවේ හරි අමාරුවෙන් ඉන්න අපේ ජනතාව ඒගොල්ලන්ගේ හදලා තියෙන දේ රැකගන්න රෑ එළි වෙනකන් දුක් විඳිනවා. මේ රිලව් වඳුරු අනිකුත් සත්ත්වය ඇවිල්ලා විනාශ කරලා දානවා. මේවා ගැන කවුරුත් කතා කරන්නේ නැහැ. ඔය තියෙන රැස්වීම් වල වියදම් කරන සල්ලි වලින් ඒ සල්ලි ටික අරගෙන ඇවිල්ලා දෙන්නකෝ අහිංසක ගොවියන්ට මේ විදුලි වැටක් දාගන්න NGO සල්ලි වලින් ඔයවා කතා කරලා ඔයාලා ෆොටෝ යවලා ඉවරලා සල්ලි ගේනවා. පිටරටවලින් සල්ලි අරගෙන හොඳට ජීවත් වෙනවා ඒගොල්ලෝ. හැබැයි අර අහිංසක ගොවියා විඳින දුක කවුරුත් කතා කරන්නේ නැහැ. අහිංසක දරුවෝ ගෙදරට එනකොට බත් මුට්ටිය තියෙනවා, බත් මුට්ටි බත් කන්න බලාගෙන එනවා. ඉස්කෝලේ ඇවිල්ලා එනකොට ඒ දරුවාගේ බත් ටික නැති වෙන රිලව් අරගෙන යනවා බත් මුට්ටිය. මේක තමයි ඇත්ත. අලි ඇවිල්ලා ගේ විනාශ කරනවා. එලි වෙනකන් දුක් විඳිනවා මිනිස්සු. ළමයි අරගෙන කැලෑවල ඉන්නේ. ගෙදර ඉන්න විදියක් නැහැ. ඒ දුක කාටවත් තේරෙන්නේ නැහැ. මං කියන්නේ ඔය කියන කණ්ඩායම කවුරෝ ඉන්නවනේ ඔය කණ්ඩායම ගිහලා ගමේ ඉන්න. එන්න අපේ ගෙවල් පැත්තට. මොකද වෙලා තියෙන්නේ බලන්න. එක පැලයක් ඉතුරු කරන්නේ ගෙදරවල් වල තියෙන සම්පූර්ණ විනාශ කරනවා. ඉතින් ඒක නිසා මේවයින් මේවා කොහොමාරි අපි මේ निराකරණය කරගත යුතුයි. ඉතින් ඒවට අවශ්‍ය නීති ගෙනල්ලා කොහොමාරි මේ රටේ තියෙන මේ ප්‍රශ්න ටික निराකරණය කරන්න අවශ්‍ය කටයුතු කරන්න කියලා මම ඉල්ලා සිටිනවා. ඒ වගේම අපේ ගරු මන්ත්‍රීතුමනි මට එක දෙයක් කියන්න දෙන්න. දැන් මේගොල්ලෝ මේ ඔය කෑ ගහන කණ්ඩායම ඔය වියදම් කරන සල්ලි ඔක්කොම අරගෙන ඇවිල්ලා එක්කෝ හෙලිකොප්ටරයක අරගෙන ඔය තියෙන ඇට වර්ග ධාන්‍ය වර්ග එහෙම නැත්නම් ඔය කොස්සට අරව මෙව ගිහලා කැලේ දාන්නකො ගිහලා. එතකොට තව අවුරුදු 5කින් අතරේ ඔය ප්‍රශ්නේ ඉවර වෙන්නේ. එතකොට ඒවල හැදෙන්නේ මොන හරි දෙයක් අඩුමාචෙන් ඇට ලක්ෂයක් විතර දැම්මොත් 10,000ක් හරි හැදෙන්නේ. මේව මොන හරි කරන්න plan එකක්. හැබැයි කවුරුත් මේකට සැලස්මක් කියන්නේ නැහැ. නෑ යවන්න එපා.
යවන්න
එපා සත්තුන මේවා කරා. හැබැයි මේක ඉවර වෙන ප්‍රශ්නයක් නෙමෙයි. ඒක නිසා මේක ඉවර කරගන්න පුළුවන් මේ වගේ ක්‍රියාමාර්ගයක් ගත්තොත් පමණයි. ඒකට අවශ්‍ය වේවා. ඒ වගේම මම විශේෂයෙන්ම කියන්න ඕනේ සයිබර් සිකියුරිටි ගැන කතා කරන්න ඕනේ. මට පොඩි විනාඩියක් දෙන්න සයිබර්
සිකියුරිටි. Time is over.
සමාජ මාධ්‍ය ගරු මන්ත්‍රීතුමනි සමාජ මාධ්‍ය මේව ගැන පොඩ්ඩක් කතා කරන්න අවස්ථාවක් දෙන්න. මොකද හේතුව අපි දැන් ඉස්සරහින් ඉන්නේ වෙන තැනක, ලෝකේ වෙන තැනකට ගමන් කරන්නේ. මේක ගැනත් විශේෂයෙන්ම අධිකරණ අමාත්‍යාංශය ගරු විදේශ රාජපක්ෂ මහත්මනි මේ ගැන විශේෂ අවධානයක් යොමු කරන්න. සයිබර් සිකියුරිටි ඉස්සරහට එන මේ ප්‍රශ්නය මේවට අපි දැන් පෙළ ගැහෙන්න ඕනේ. මේවා පරණ ක්‍රම ඔක්කොම අමතක කරලා දාලා ඉස්සරහට යන්න ඕනේ. අපි දැන් ඒ තැනට ගෙනියන්න කියලා මම ඉල්ලනවා. මේ කතන්දරේ ඒ වගේම දැන් හැම විපක්ෂයෙන් උදේ ඉඳන් කිව්වේ මේ හොරගම් කරනවා මේ කියලා ඒගොල්ලන් මේ ආණ්ඩුවක් කරේ නෑ වගේ කතා කරන්නේ. හොරු අල්ලන්න අපි කියන්නේ ඒකයි. හොරු අල්ලන්න අපි අපිටත් ඕනේ. හොරු අල්ලන්න හොරු අල්ලන්න
මගේ කාලේ
ඉවරයි. ඒගොල්ලන් එළියට ගේන්න අපිටත් ඕනේ. ඒ දේ කරන්න කියලා මම ඉල්ලා සිටිනවා.